સ્વભાવી ભગવાન આત્મા અનાદિ અનંત શુદ્ધ ચૈતન્ય માત્ર છે, જ્ઞાન માત્ર છે. હું શુદ્ધ ચૈતન્ય માત્ર, જ્ઞાન માત્ર ભગવાન આત્મા છે. પ્રતિ સમય આ જાગૃતિ બની રહે, આ જાગૃતિનું નામ ધર્મ છે. શરીરની પ્રત્યેક ક્રિયાના કારણે અને આ વિકલ્પોના વહેતા પ્રવાહમાં આ શુદ્ધ ચૈતન્ય પણ ક્યાંય ભર્યું નથી, મળ્યું નથી એવો હું શુદ્ધ ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા છું, શુદ્ધ આત્મા છું. પર્યાયમાં રાગ અને દ્વેષના ભાવ જે ઉત્પન્ન થાય છે, જે રાગ અને દ્વેષના ભાવ પર્યાયમાં ઉત્પન્ન થયા અને એ રાગ અને દ્વેષના ભાવે પર્યાયનો જ ભાગ થયો, જેમ પીપળના ઝાડમાં લાખ થાય અને જે ઝાડમાં એ લાભ થઈ એ લાખે એ ઝાડનો જ ઘાત કર્યો, એ લાભથી એ ઝાડનું ફળ એવું ખવાઈ જાય કે ઝાડ પડી જાય. આ રાગ અને દ્વેષના ભાવ આત્મામાં ઉત્પન્ન થાય છે અને આત્માનો જ ઘાત કરનારા છે. તેથી પરમ કૃપાળુ દેવે આ રાગ અને દ્વેષના ભાવને મહાનાદિ વિગત થોડા દિવસોથી ચર્ચા ચાલે છે કે ચૈતન્ય નો વિકાસ, આત્માનો વિકાસ કેવી રીતે થાય. આ શંકા પણ થવી એ પણ ભલું થવાની હોનાર હોય એને થાય, નહીં તો આ કળિયુગમાં આ ભૂમિ પર આત્માનો વિકાસ થાય એની કોને પડી છે. જ્યાં ચારેય બાજુ ભૌતિક સુખ સુવિધાના સાધનોને ભેગા કરવા પાછળ અને ઇન્દ્રિયોના વિષયોના ભોગોને ભોગવવા પાછળ આ દુનિયા પાગલ થઈ રહી છે, એવી આ ભૂમિ અને એવા આ કાળમાં આ નિત સિદ્ધાત્માનું સ્વરૂપ કેવું છે અને એ સ્વરૂપને સમજીને આત્માનો વિકાસ થાય તો કેવી રીતે થાય, એના સંબંધમાં શંકા થવી એ ભલું થવાની હોનહાર છે. જેમ આપણે ગઈકાલે ચર્ચા કરી હતી કે પરમ કૃપાળુ દેવ દ્વારા રચિત આ આત્મસિદ્ધિ શાસ્ત્ર આ કાળમાં, પંચમ કાળમાં જેને અનેક શાસ્ત્રો યાદ ન રહેતા હોય એવા જીવ માટે, સાધકો માટે કામધેનુ સમાન છે. ને આજે જેના ઉપર આપણે થોડી ચર્ચા કરી છે, પરમ કૃપાળુ દેવ દ્વારા રચિત આત્મસિદ્ધિ શાસ્ત્રના માધ્યમથી ચૈતન્યનો વિકાસ કેવી રીતે થાય અને કૃપાળુ દેવે વિશેષ રૂપે વિશાળ દ્રષ્ટિ રાખીને આત્માની પર્યાયમાં રહેલી મલિનતાને કેવી રીતે દૂર કરવાનો જે ઉપાય બતાવ્યો એમાં ઘણા ઊંડા રહસ્ય છે. આત્મસિદ્ધિશાસ્ત્ર ગ્રહસ્થની રચના છે, સાધુની રચના નથી. અને આપણી એક બહુ જૂની માન્યતા રહી છે કે સાધુનું જે લખાણ છે એ શાસ્ત્ર છે અને ગ્રહસ્થનું લખાણ એ શાસ્ત્ર નથી. પણ આના સંબંધમાં એક વાત આપણે સ્પષ્ટ સમજી લેવી જોઈએ કે જ્ઞાન બે પ્રકારના હોય છે. એક જ્ઞાન છે ભાવશ્રુત જ્ઞાન અને બીજું દ્રવ્ય શ્રુત જ્ઞાન. અને શ્રુત જ્ઞાન જ્યાં છે એ શ્રુત જ્ઞાન વડે જે લખાણ લખવામાં આવ્યું જે શાસ્ત્રો એનું નામ દ્રવ્ય શ્રુત જ્ઞાન છે. અને આત્મામાં જે જાણવાનું જે કાર્ય થઈ રહ્યું છે જ્ઞાનનું એ ભાવ શ્રુત જ્ઞાન છે. અને ચોથા ગુણસ્થાનમાં ભાવકૃત જ્ઞાન પ્રગટ થઈ ચૂક્યું છે. કેમ? કારણ કે જે પાંચ પ્રકારના જ્ઞાન છે, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાન, આમાં મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન એની આગળ ત્રણ શબ્દ લાગે છે, કુમતિ જ્ઞાન, કુશ્રુત જ્ઞાન અને કુઅવધિ જ્ઞાન. કુમતિ જ્ઞાન, કુશ્રુત જ્ઞાન અને કુઅવધિ જ્ઞાન એ ત્રણ શબ્દ લાગ્યા. કેમ? કારણ કે આત્મજ્ઞાન થયા વિના, સમ્યક દર્શનની પ્રાપ્તિ થયા વિના જેને આ મતિ જ્ઞાન હોય તો એનું નામ કુમતિ જ્ઞાન, સમ્યક દર્શન વિના શ્રુત જ્ઞાન હોય તો એ કુશ્રુત જ્ઞાન, અને સમ્યક દર્શન વિના અવધિ જ્ઞાન હોય તો કુઅવધિ જ્ઞાન, ને મનપર્ય જ્ઞાન ને કેવળ જ્ઞાન આગળ કુશબ્દ ન લાગે. કારણ કે કેવળ જ્ઞાન કેવળી ભગવાનને જોડે છે અને મનપર્ય જ્ઞાન ભાવની મુનિરાજોને જ હોય છે, એટલા માટે એમાં કુશબ્દ નથી લાગતો. એટલે આમ કુમતિ જ્ઞાન ને કુશ્રુત જ્ઞાન ને કુઅવધિ જ્ઞાન હતા, સમ્યક દર્શન પ્રગટ થતા કુશ્રુતનું શ્રુત જ્ઞાન થઈ ગયું. તો ચોથા ગુણસ્થાનમાં સમ્યક દર્શન થયું તો ચોથા ગુણસ્થાન વર્તીનું જ્ઞાન જે છે ને એ કુમતિ કુશ્રુત ન રહ્યું, મતિ જ્ઞાન ને શ્રુત જ્ઞાન. એ શ્રુત જ્ઞાન એ ભાવ શ્રુત જ્ઞાન, અને એવા ભાવ શ્રુત જ્ઞાની ચોથા ગુણસ્થાનથી બારમા ગુણસ્થાન સુધીના બધા જ એ જ્ઞાની શ્રુત જ્ઞાની, અને શ્રુત જ્ઞાની એ જે કંઈ પણ કહ્યું લખાણમાં લખ્યું એ બધું થઈ ગયું દ્રવ્ય શ્રુત. ભાવ શ્રુત થકી જે લખાણમાં આવ્યું આ દ્રવ્ય શ્રુત, અને દ્રવ્ય શ્રુતનું બીજું નામ છે શાસ્ત્ર કહો, આતંક કહો, વિનવાણી કહો, એ દ્રવ્ય શ્રુત છે. એટલે ચોથા ગુણસ્થાનથી લઈને બારમા ગુણસ્થાન સુધી જ્ઞાની છે, અને ઉપદેશના ગુણસ્થાન તો આ ત્રણ છે, ચોથું, પાંચમું અને છઠ્ઠું. આત્માથી આગળ તો ધ્યાનની દશા છે. એટલે મુનિરાજને જો ઉપદેશનું ગુણસ્થાન છે, છઠ્ઠું ગુણસ્થાન છે, અને ગ્રહસ્થ જે ઉપદેશ આપે છે એ ચોથું અને પાંચમા ગુણસ્થાનમાં છે. પણ ચોથા અને પાંચમા ગુણસ્થાનમાં એ ભૂમિકા અનુસાર જ્ઞાનીનો જે ઉપદેશ છે એ પણ જીનવાણી છે, કારણ કે અનુભવથી નીકળેલી વાણી છે. અને એટલા માટે ત્યારે ભેદ પડતો નથી કે ગ્રહસ્થની વાણીને શાસ્ત્ર કેવું કે સાધુની વાણીને શાસ્ત્ર કેવું, એ બંને જ્ઞાની છે કે અજ્ઞાની એ મહત્વનું છે. અત્યારે કોઈ વ્યક્તિ કપડા છોડી દે અને હાથમાં પીટી કમંડલું લઈ લે અને એ વ્યક્તિ હવે જે કાંઈ પણ લખે, કારણ કે સાધુ થઈ ગયા, સાધુ થઈ ગયા, હવે જે કાંઈ પણ લખે તો એને શાસ્ત્ર કહેવાય કે ખાલી કપડા છોડી દઈને લખ્યું એટલે શાસ્ત્ર ન કહેવાય? બારમાં તો એમ દેખાશે કે સાધુ થઈ ગયા છે પણ એની વાણી શાસ્ત્ર નહીં કહેવાય, કારણ કે પોતાને જેને અનુભવ નથી એ લખશે તો પણ શું લખશે? એટલા માટે અનુભવીની વાણીને શાસ્ત્ર કીધું છે. અનુભવ પ્રમાણ થી નીકળી ગયું. અને એટલા માટે જ આચાર્ય કુલકુલદેવ સમયસારમાં પણ કહે છે કે તમે આ વાતને મારા કહેવાથી નહીં માનતા, પણ અનુભવ પ્રમાણથી સ્વીકાર કરજો. એટલા માટે આત્મસિદ્ધિ શાસ્ત્ર ગ્રહસ્થની વાણી હોવાથી શાસ્ત્ર ન કહેવાય એ ભ્રમ દૂર થયો. વાત એ છે કે ક્યાંક ને ક્યાંક જ્ઞાનીની જે વાણી છે અને પરમ કૃપાળુ દેવની વાણી છે એ આ કાળના જગતના જીવો માટે સૌથી વધારે અસરકારક બની શકે એવી છે. અને એનું પ્રમાણ શું? અત્યારે આ પૃથ્વી પર અડધાથી વધારે લોકો ક્રિશ્ચિયન છે, પછી બીજો નંબર મુસ્લિમ છે, આગળ જતા બુદ્ધિસ્ટ પણ છે, એ બધા આગળ, પછી બુદ્ધિસ્ટ આવશે, હિન્દુ આવશે, બધા અલગ. પણ સૌથી વધારે જે દેશ છે એમાં ક્રિશ્ચિયન અને મુસ્લિમ, અને એ બંને ધર્મમાં એ લોકોએ એક અલગ ક્રાંતિ કરી. એ શું કર્યું કે ભારતથી જેટલા પણ ધર્મ, કે હિન્દુ ધર્મ, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ, આ ભારતથી આપણે જેને પ્રસિદ્ધ થયા એમાં જેને ભગવાન તરીકે સ્વીકારીએ, જેમ કે આદિનાથ ભગવાનથી મહાવીર ભગવાન સુધી, એ બધાને ભગવાન તરીકે સ્વીકારીએ છીએ, બધા જેને પૂજીએ છીએ ભગવાન તરીકે, એ જન્મ્યાતા રાજાના ઘરે રાજપુત્ર હતા. 24 તીર્થંકર રાજપુત્ર હતા, બુદ્ધ પણ રાજપુત્ર હતા, રામ રાજપુત્ર હતા, કૃષ્ણ રાજપુત્ર હતા, તો આજે રાજપુત્ર હતા બધા. અને ક્રિશ્ચિયન અને મુસ્લિમમાં એમણે જે તેને વધારે મહત્વ આપ્યું, જીસસ ક્રાઇસ્ટને અને મોહમ્મદ પૈગંબરને, એ બંને રાજપુત્ર હતા. જીસસ ક્રાઇસ્ટ એ સુથારના દીકરા હતા, કારપેન્ટરના દીકરા, અને મોહમ્મદ પૈગંબર એ ઢોર ચરાવવાનું કામ કરતા હતા, શેફર્ડ હતા. અને બંને રાજપુત્ર હતા. અને આનાથી શું થયું? એ બહુ એક ક્રાંતિ એવી છે કે આજે જે વ્યક્તિ તમને વાત બતાવતી હોય અને એ વાતને સાંભળનારી વ્યક્તિ હોય, એ બંનેની વેવલેન્થ મેચ થવી જોઈએ. હવે રાજ મહારાજાની જે કથા તમાં આવી, આજે હું કોઈ એવી વ્યક્તિને કહું કે ભરત ચક્રવર્તીએ 96,000 હાથોને છોડી દીધું, પેલા તો હદ છે થોડીક વાત કે 96,000 રાણીઓ છોડી દીધું. એને એમ કહું કે 6 ખંડનું રાજ્ય છોડ્યું હતું. એને એમ કહું કે 84 લાખ હાથી છોડ્યા હતા. પેલો કે મારી પાસે એ કઈ હાથી નથી, મારે ક્યાં છોડવા જેવું? 18 કરોડ ઘોડા છોડ્યા હતા. તો કે મારી પાસે એ કઈ ઘોડો નથી. ચક્રવર્તીની ખીર હતી એ વરસ સુધી તો બનતીને તૈયાર થતા વરસ લાગતું. આવી ખીર ચક્રવર્તીએ છોડી. એ કે હું તો ખીર ખાતો જ નથી, મને મીઠું ભાવતું નથી પહેલે. એટલે એવી જે એ ટાઈમની જે બધી વાતને અત્યારના લોકો સાથે જો કહેવામાં આવે, આ વેવલેન્ડ મેચ નથી થતી. એ ક્યાં રાજા મહારાજાની જીવનની વાત અને આ સાધારણ ગ્રહ. અને ગ્રહસ્થને તમે જે કઈ પણ વાત બતાવો એ તમારી વાત અને એની વાત સાથે વેવલેન્સ મેચ કરી છે. પરિગ્રહ છોડીને સાધુ જંગલમાં રહે છે, શરીર ઉપર દોરાનો પણ પરિગ્રહ નથી, બધું ત્યાગી લીધું છે. ઠંડી સહે છે, ગરમી સહે છે. હવે આ બધું કીધું, તમે કીધું અમારું તો આ બધું થતું નથી. અમારે રહેવું બૈરા સાથે, છોકરા સાથે, અમારાથી આ બધું છૂટતું નથી. એટલા માટે આ પૃથ્વીને એવા મહાપુરુષની જરૂર હતી કે જેમની વાણી લોકોની સાથે મેચ થતી હોય, ટેવલેન્ટ મેચ થતી હોય. તો એવી તમે કીધું કે હું પરિવારની વચ્ચે રહું છું, ને પત્ની ની વચ્ચે રહું છું, છોકરાની વચ્ચે રહું છું, એની વચ્ચે રહીને ધર્મ કેમ થાય મને શીખવાડો. અને પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્રજીએ એ પોતાને જીવનના અનુભવથી એ શીખવાડ્યું કે પત્ની અને છોકરાને પરિવારની વચ્ચે રહીને, વેપાર કરીને પણ, દુકાન પર બેસીને પણ તમે અલિપ્ત ભાવે જીવન જીવી શકો છો. એટલે સાધારણ વ્યક્તિની પણ વેવલેન્થ કૃપાળુ દેવની વાણી સાથે મેચ થાય. એટલા માટે આ કૃપાળુ દેવની વાણી એક અત્યારે જગતના જીવોને માટે આધ્યાત્મિક ક્રાંતિ ઘટવા માટે ઉપયોગી બની શકે છે. એટલે જ અમે આ આત્મસિદ્ધિ શાસ્ત્ર સાધારણ વ્યક્તિને પણ આપીએ. અત્યાર સુધી એક વ્યક્તિએ પણ નથી કીધું કે આમાં અમે બરાબર નથી લાગે, કારણ કે વિચાર કરતા એનો સ્વીકાર થાય છે. કૃપાળુ દેવ એ જ કહે છે, તમે વિચાર જ નથી કરતા. હવે આજ સુધી સાંભળ્યું છે પણ તમે સાંભળ્યું નથી, તમે બીજાથી પ્રભાવિત થયા, તમને પોતાને ખબર જ નથી એમાં શું લખ્યું છે. અને આપણું મોટા ભાગનું એવું છે, પ્રવચન પણ તમે સાંભળો છો પણ ધ્યાનથી કેટલું સાંભળ્યું છે, એકાગ્રતાથી કેટલું સાંભળ્યું છે. બાજુના બધા સાંભળે છે, ત્યારે કોઈ ખુશ થઈ ગયા, તમે ખુશ થઈ ગયા, પણ ખબર નથી એ ખુશ કેમ ત્યારે. હિટલરને આ બધી ખબર હતી. હિટલરે એની સભા હતી તો એના 10 જણાને બોલાવ્યા. અને 10 જણાને શું કીધું કે જો આ 10,000 લોકોની વચ્ચે તમારે અલગ અલગ જગ્યા ઉપર ગોઠવાઈ જવાનું, અને જયારે હું આ વિચારો કરું એટલે તમારે તાળી પાડવાની. તો આ 10 જણાએ કીધું અમને મૂર્ખ સમજ્યા, તમે ન સમજાવે તો કાંઈ નહીં, પણ જયારે તાળી પાડશું તો બધા મૂર્ખ સમજશે કે 10,000ની વચ્ચે 10 જણા તાળી પાડી કેવું લાગે. હિટલરે કીધું તમે ચિંતા નહીં કરો, હું માણસના સ્વભાવને ઓળખું છું સારી રીતે, તમે 10 જણા તાળી પાડજો, આખી સભા તાળી પાડે છે કે બીજો. અને હિટલરે આ વિચાર કર્યો, 10 જણાએ તાળી પાડી અને બાજુવાળા બધા તાળી પાડવા માંડ્યા. જે બાજુવાળા તાળી પાડવા માંડ્યા એને કઈ સાંભળતા નતા કે શું કીધું છે, પણ બીજા જે કરે છે તો આપણે આવું કરવા માંડીએ. એ જણાએ કીધું કૃપાળુ દેવની વાણી બરાબર નથી, બીજા એ વાંચી નથી પણ બીજો કહેવા માંડ્યો હા ખરેખર નથી બરાબર, ત્રીજો કહેવા માંડ્યો બરાબર નથી. પણ એ વાંચી કેટલી એને સાંભળી કેટલી એ વાત બતાવો ને, કે પોતાને સંસ્કાર નથી કર્યો, પોતે સ્વાધ્યાય નથી કર્યો. અને એના માટેના પોતાના મત રજૂ કરીએ તો સત્ય ક્યારે પણ બહાર ન આવી શકે. એટલા માટે નિષ્પક્ષ ભાવે પોતે જો આ જ્ઞાનીની વાણીને, કૃપાળુ દેવની વાણીને, અને આ વાણીમાં ઊંડા રહસ્ય છે. 142 ગાથા છે ને 142 દેશોનો વિચાર. અમે છે બધાને કહીએ આ જમાનો SMS નો જમાનો છે, શોર્ટકટ નો. કોઈને આઈ લવ યુ કેવું હોય તો લોકો આઈ લવ યુ નથી કહેતા, 1-4-3 કે છે. આઈ લવ યુ આઈ માં 1 લેટર છે અને લવ માં 4 લેટર છે, LOVE, અને યુ માં YOU 3 લેટર છે, એટલે 1-4-3. 1-4-3 નથી ખબર તો ખબર પડી. અચ્છા હવે કેજો તો એ આ 1-4-3 બધા છે. 1-4-3 કૃપાળુ દેવ કહે છે કે તમારે બીજાને પ્રેમ નથી કરવાનો, તમે પોતે પોતાને પ્રેમ કરો. એટલે કૃપાળુ દેવ કહે પોતે પોતાને પ્રેમ કરો એટલે પોતાનામાં લીન થાવ. એટલે કૃપાળુ દેવ એમ નથી કેતા આઈ લવ યુ, આઈ લવ મી. તો આઈ એટલે 1, લવ એટલે 4 લેટર, LOVE, અને મી એટલે 2. એટલે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં 142 ગાથા લખી, 143 નથી, કારણ કે પોતે પોતાનામાં લીન થવાનું છે, બીજાનામાં નહીં. અને એમાં જે 3 શબ્દ છે આત્મ, એમાં જે 80 અક્ષર છે, સિદ્ધિ એમાં 80 અક્ષર છે, શાસ્ત્ર એમાં 80 અક્ષર છે, ત્રણેયમાં 80 અક્ષર છે. આત્મ, સિદ્ધિ અને શાસ્ત્ર. આ શાસ્ત્ર તો એવું છે એને સંસાર ચક્રની સંસાર પરિભ્રમણથી 7.5 પડોશી લાગી હોય એના માટે એને દૂર કરવા માટે આ શાસ્ત્ર ઔષધિ સમાન. સમાન છે, તમે કીધું કરી લીધું. આ શાસ્ત્ર જીનાગમ નો સાર છે અને એટલા માટે જ છે આ શાસ્ત્ર ને લક્ષમાં રાખીને ચૈતન્ય નો વિકાસ કેમ થાય એના ઉપર આજે આપણે ચર્ચા કરીશું. તમને આનંદ આવશે કે આમાં જે રહસ્ય ભરેલા છે, કૃપાળુ જે પહેલા જે કહી છે કે સ્વરૂપ ને સમજ્યા વગર પહેલી જ ગાથામાં કહી અનંત એમાં એક રહસ્ય છે. સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન. સદગુરુ ને નમસ્કાર કર્યા બધા એમ જ છે, સદગુરુ ને નમસ્કાર કર્યા, પણ આમાં ત્રણ શબ્દ છે. ખાલી સદગુરુ ને નમસ્કાર નથી કર્યા, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન. તો સ્ત્રી કેતા લક્ષ્મી, જ્ઞાનરૂપી લક્ષ્મી, શાસ્ત્ર, સદગુરુ કેતા ગુરુ અને ભગવંત કેતા ભગવાન દેવ. તો દેવ, શાસ્ત્ર અને ગુરુ, સ્ત્રી, સદગુરુ, ભગવંત, આ દેવ શાસ્ત્ર ગુરુ ત્રણેય આવી ગયા છે, ત્રણેયને નમસ્કાર કર્યા છે. સમજાવ્યું છે પદ નમો શ્રી સદગુરુ ભગવંત. કૃપાળુ દેવના સમયમાં પણ આવું હતું કે મોક્ષ માર્ગનો લોપ થયો, અક્ષર આવું થાય છે. આ પૃથ્વી પર મોટા ભાગે આવું થાય છે. કોઈ જીવંત વ્યક્તિ તમારી સામે જ્ઞાન આપે છે, તમને અનુભવની વાત બતાવે છે, એ સમયે દુનિયા એની કદર ઓછી કરે છે, પાછળથી વધારે કરે છે. આ પૃથ્વી પર આવું રહ્યું છે કારણ કે જીવંત વ્યક્તિ પોતાના અહંકારને ખેંચ પહોંચાડે છે. અને કૃપાળુ દેવ નો ખોટો અત્યારે ખેંચ નથી પહોંચાડતો. કૃપાળુ દેવ જયારે જીવંત હતા ત્યારે કૃપાળુ દેવના કેટલા મંદિર બન્યા હતા, કૃપાળુ દેવની પાસે કેટલા લોકો આવતા હતા, કેટલા લોકો ગુરુ તરીકે સ્વીકારતા હતા. કારણ કે પ્રત્યક્ષતા ને પ્રત્યક્ષમાં ઝૂકવામાં લોકોને સંકોચ થાય છે, ખોટામાં ઝૂકવામાં સંકોચ નથી થતો. જવા વાંધો નથી, એટલા માટે તમારી કોઈ સાથે ભૂલ થઈ ગઈ, ગુસ્સામાં પણ તમારે ભૂલ થઈ ગઈ, તમે તરત જ મંદિરમાં આવ્યા, હે ભગવાન મને માફ કરી દો, મારી મુલાકાતે ભૂલ થઈ ગઈ. માફી ભગવાન પાસે ક્યાં માંગવાની હતી, એની પાસે માંગવાની હતી જેવી સાથે ભૂલ કરી. પણ ભગવાન સામે છે ને જીવંત નથી, એટલા માટે ત્યાં માથું ઝુકાવવામાં અહંકાર નથી ગમાતો. જીવતા વ્યક્તિની સામે ઝૂકવું બહુ મુશ્કેલ છે. તમે જો ઘણી વખત ભારતમાં તો આવું થાય છે, કોઈની નનામી પણ જતી હોય ને લોકો હાથ જોડે, કારણ કે હવે મળતું થઈ ગયું, હવે મારા અહંકારને એક ફેસ નથી પહોંચાડતો. એ જ વ્યક્તિ જો જીવતી હોત ને રસ્તા ઉપર ચક્કર લાગ્યું હોત તો એક લાખો મારી દે, પણ હવે રસ્તા ઉપર નહીં, બસ મળતું થઈ ગયું. જીવતો માણસે ગુરુ હોય તો તમારા અહંકારને ઝટકો લાગે છે એને સ્વીકાર કરવામાં, એટલે તમે સ્વીકાર નથી કરી શકતા. એ જ વ્યક્તિ પાછળથી પૂજાય છે. કાનજી સ્વામી જીવંત હતા, લોકો કાળા વાવટા લઈ લઈને ઉભા રહેતા હતા, એટલો વિરોધ કરતા હતા. આજે એ જ ગુરુદેવના કાનજી સ્વામીના એટલા મોટા મોટા મંદિરો બન્યા, કારણ કે જીવંત વ્યક્તિ તમારા અહંકારને ચટકો પહોંચાડે છે. એ ચોખ્ખું કહી દે છે તાજા ભૂલ છે અને તમારામાં સાંભળવાની તાકાત નથી. પાછળથી રત્ને કેવા નથી આવતા, વ્યક્તિગત કેવા નથી આવતા કે જો તારી આ ભૂલ, ત્યારે ખાલી ખોટો અહંકારને ખેંચ નથી પહોંચાડતો. અને ખરેખર આ પૃથ્વી પર આવું થયું છે એમાં કોઈ આશ્ચર્ય નથી કે જો ભૂતકાળ પૂજાતો હોય ને વર્તમાન ન પૂજાતો હોય છે, કારણ કે અહંકારને ઝટકા બહુ લાગે છે. જેને જેને આપણે જ્ઞાની માનીએ છીએ અત્યારે, એ સમયમાં મોટા ભાગના લોકોને એ સમયમાં જ્ઞાની માનવા તૈયાર નથી. આ તો ખાલી આપણે જ્ઞાની અજ્ઞાનીની વાત નથી કરતા, જેને દુનિયા માને છે એવી વ્યક્તિને પણ. આજે મીરાને લોકો પૂજે છે, મીરાને ઝેર પીવડાવ્યું. આજે જીસસ ક્રાઇસ્ટ લોકો પૂજે છે, એને સૂળી ઉપર ચડાવ્યા. સોક્રેટિસ ને લોકો વાવા એના ગુણગાન ગાય છે કે કેવા ગ્રીસના મોટા ફિલોસોફર, સોક્રેટિસ ને ઝેર પીવડાવ્યું. મંસૂર ને એ લોકો બહુ પૂજે છે કે મંસૂર થઈ ગયા, પણ એના હાથ પગ કાપી નાખ્યા અને એની જીભ પણ કાપી નાખી. જીવતો માણસ આપણા અહંકારને ઝટકો પહોંચાડે છે અને એ જ માણસ પછી પાછળથી ખબર પડે ત્યારે લોકો એની પૂજા કરે છે, આરતી કરે છે, જયારે આ ખોટું કે નહીં. કૃપાળુ દેવ સાથે પણ આવું થયું કે હતા ત્યારે ઓળખાણ ન થઈ શકી, બહુ અઘરું છે અને હજી થઈ શકે છે, હજી પસ્તાવાનો વારો ન આવે. આ આત્મસિદ્ધિ શાસ્ત્ર કૃપાવતીના સમયમાં કૃપાવતી થઈ છે. વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુ લો વિચારવા આત્માને ભાગ્યો કરજો. અને ત્રણ ગાથામાં પછી કૃપાળુદેવે જે વર્ણન કર્યું કે આપણું ચિત્ર સામે ખોલીને બતાવ્યું કે તમારો વિકાસ કેમ નથી થયો, એકાંતનું પોષણ કરવાના કારણે તમારો વિકાસ ન થયો. જીનવાણી માતાની બે આંખો છે, નિશ્ચય અને વ્યવહાર, અને તમે પકડ્યો કાં તો નિશ્ચયને અથવા તો વ્યવહારને. એકાંતવાદી થઈ ગયો, હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું એમ કહીને બોલવા લાગ્યા. અને મારે ગુરુની જરૂર નથી, ગુરુથી જ્ઞાન મળતું નથી. મારો કાળ પાકે ત્યારે જ્ઞાન મળશે, યોગ્યતા પાકે તો જ્ઞાન મળશે એમ કરીને એકાંતવાદી બની ગયા. એ પણ ન પામે અને કોઈ ગુરુના જ પગ પકડીને બેઠું રહે કે હવે છોડું નહીં, એ પણ ન પામે. બે એકાંતવાદી ન પામે અને ખરેખર એકને સ્વીકારે ને એકને ન સ્વીકારે. એ જીનેન્દ્ર ભગવાનની વાણી જીનવાણી માતાનો નિષેધ કરે છે. એક માના બે દીકરા, બે દીકરા માની સેવા કરે છે, પગ તમારો છે, બે પગ વેચી લીધો, જમણો પગ એક દીકરો કે મારો અને ડાબો પગ પેલો કે મારો, તારે આ પગની સેવા કરવી, તારે આ પગની સેવા કરવી, બે વેચી લીધું. થોડીક વારમાં એવું થયું કે ડાબો પગ માએ જમણા પગ ઉપર મૂક્યો અને જમણો પગ જેનો હતો એ ભાઈને આવ્યો ગુસ્સો કે તે મારા ઉપર તારો પગ કેમ મૂક્યો, તો લઈ આવ્યો હથોડો અને જોથી હથોડો મારે પગ તોડી નાખ્યો અને પગ તોડ્યો કે તરત જ આને આવ્યો ગુસ્સો કે તે મારો પગ તોડી નાખ્યો, લા હવે હું તારો પગ તોડ્યો, એને એનો પગ તોડી નાખ્યો. બંને એમ માને છે કે એકબીજાના આપણે પગ તોડીએ છીએ પણ બંને પોતાની માના પગ તોડી ગયા. નિશ્ચયનો નિષેધ કરવા વાળા કે વ્યવહારનો નિષેધ કરવા વાળા એકબીજાનો નિષેધ નથી કરતા, એ જીનવાની માતાનો નિષેધ કરે છે. અને એટલા માટે આ કાથામાં અનેકાંત સ્વરૂપ બતાવ્યું કે સંદેશ ચોડરમલજીએ મોક્ષમાં પ્રકાશકમાં સાતમા અધિકારમાં વર્ણન કર્યું, નિશ્ચયા પાસે મિથ્યાદ્રષ્ટિ, વ્યવહારા પાસે મિથ્યાદ્રષ્ટિ, ઉભિયા પાસે મિથ્યાદ્રષ્ટિ અને સમ્યક સન્મુખ મિથ્યાદ્રષ્ટિ, એ ચાર ભેદ થયા. આ નિશ્ચય અને વ્યવહારને એકાંતથી પકડનારા છે એવા જીવોની વાત કહી અને એના માટે એ ખાસ શબ્દ વાપર્યો કે કોઈ ક્રિયાજળ થઈ રહ્યા શિષ્ટ જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે છે. ક્રિયાજળ, ક્રિયાજળનો અર્થ જળ ક્રિયામાં ધર્મ માનીને બેઠા એટલે પોતાનો વિકાસ ન થયો. જળની ક્રિયામાં પોતાનું સ્વરૂપ માન્યું, જળ ક્રિયામાં પરિવર્તન આવવાથી જો સંસાર છૂટી જતો હોય તો સંસાર ક્યારનો છૂટી જાય, કેમ? કારણ કે પત્ની છે, છોકરા છે, આ બધા સંપત્તિ છે. આપણે કહીએ બહુ મારો સંસાર બહુ ફેલાવ્યો, એ જો મારી પત્ની છે, છોકરા છે, આ સંસાર ફેલાવ્યો. જો આ પત્ની ને છોકરા એ સંસાર હોય તો પત્ની પોતાનું મરણ થતા જ પત્ની જતી રહે, છોકરા જતા રહ્યા, રૂપિયા જતા રહ્યા, સંપત્તિ જતી રહી, બધું જતું રહ્યું, બધું છૂટી ગયું, બધું છૂટી ગયું તો સંસારે છૂટી જવો જોઈએ. જો એનું નામ સંસાર હોય તો સંસાર એનું નામ નથી, પોતાની અંદર રહેલા મિથ્યાત્વનું નામ સંસાર છે અને એ મિથ્યાત્વ આવતા પોતા થઈ ગયું છે. એટલે ક્રિયાગર બહારની ક્રિયાને ધર્મ માને છે, એટલે કહેજું બહારની ક્રિયા એ ધર્મ નહીં અને બહારની ક્રિયા અધર્મ પણ નહીં. અંતરની પ્રતીતિ શ્રદ્ધા માન્યતા કેવી છે મહત્વ એનું છે. અને શિષ્ટ જ્ઞાની બહારના શાસ્ત્રોને તે ભણીને વાંચીને વિદ્વાન થઈને સ્પર્શ કરે છે પણ એને પ્રાપ્તિ નથી થતી. વિદ્વાન બની જાય, બધા શાસ્ત્રો યાદ કરેલા હોય, માર્ગ પ્રેમના જીવનની ઘટના છે. માલ ટ્રેન ના એક મિત્ર હતા, એ મિત્ર માલ ટ્રેન ના ગામમાં આવ્યા અને માર્ક ને કીધું કે હું તારા ગામમાં પ્રવચન આપવા આવ્યો છું અને હું આટલો મોટો પ્રવચનકાર છું, ગામના બધા લોકો આવવાના છે, તો તું આવશે, મને આનંદ થશે કે બીજા લોકો પ્રવચન સાંભળે તો મારો મિત્ર ના સાંભળે દુઃખ થાય, તું આવ. તો માર્ક ટ્રેને ગયા પ્રવચન સાંભળો, પ્રવચન સાંભળ્યું અને સાંભળ્યા પછી માર્ક ટ્રેનને એના મિત્રએ પૂછ્યું, એટલા થોડીક વાર રાહ જોઈએ કે પ્રવચન પછી હમણાં કે છે, અરે વાહ બહુ સારું પ્રવચન, પણ માર્ક ટ્રેન તો કઈ બોલ્યા જ નહીં, રાહ જોઈને સાચા કઈ બોલ્યા નહીં. પછી એનાથી એ વાયું નહીં એટલે એને માર્ક ટ્રેનને કીધું પ્રવચન કેવું હતું, રાહ જોઈ પણ પછી સામેથી પૂછવું પડ્યું કે પ્રવચન કેવું હતું, માર્ક ટ્રેન કે શું કેવું હતું, મેં સાંભળ્યું હતું કે તારું પ્રવચન બહુ સારું હોય, સારું હોય, શું સારું હતું પ્રવચન, તે જે પ્રવચન આપ્યું એ પ્રવચનનો એક એક શબ્દ હું ઘરે વાંચીને આવ્યો છું, એનો એક એક શબ્દ વાંચીને આવ્યો છું. આના મિત્ર એ તો પરસે એડ્રેસ થઈ ગયો, આવું કેમ, આ તો મારું પોતાનું પ્રવચન છે, ક્યારેય પણ મેં ક્યાંયથી રટેલું નથી, ગોકેલું નથી. માત્ર લખું છે બતાવો ક્યાં છે લખેલું, તો કે સાચું કહું છું, તે જે પ્રવચનમાં કીધું એક એક શબ્દ હું ઘરે વાંચી આવ્યો છું. ક્યાં પુસ્તકમાં વાંચી આવ્યો, તો કે ડિક્શનરીમાં એક એક શબ્દ લખેલો છે, એક એક શબ્દ ડિક્શનરીમાં છે જે તું પ્રવચનમાં બોલ્યો છે. વાર્તા છે માર્ક ટ્રેનની જીત તો થઈ ગઈ પણ પ્રાપ્તિ કઈ ન થઈ, પ્રવચનના અંતે પણ તર્કથી યુક્તિથી તમારી જીત થાય પ્રાપ્તિ નહીં, હું જાણું છું, હું જાણું છું. ઘણાને એવું હોય નાની નાની વાતમાં પ્રવચન સાંભળવા માટે આવતા હોય એમ કે પ્રવચન સાંભળવા આવે છે, પણ પછી પ્રશ્ન પૂછે એવા કે પ્રશ્ન પૂછીને પ્રશ્નનો જવાબ ન માંગતા હોય, એ પ્રશ્ન પૂછીને બતાવવા માંગતા હોય કે હું જો આ બધું જાણું, મને પણ આ ખબર છે, આ જ્ઞાન ને એકાંતથી પકડી લીધું, હું જાણું મને ખબર છે, એ ઘટના મને સ્મરણમાં આવી. એક વ્યક્તિ પોતાના ઘરની બહાર દરવાજા પર પોતાના ઘોડાને અંદર લઈ જતો હતો ઘરની અંદર, પણ ઘોડો જતો નહોતો, ત્યાંથી એક ભાઈ પસાર થયા. એ ભાઈ આ વ્યક્તિને કીધું કે ભાઈ આ શું કરે છે, મારે ઘોડો અંદર લઈ જવા પણ જતો નથી, કે લાવ મદદ કરું થોડી, તારે ધક્કો મારી મદદ કરી, ઘોડો અંદર ગયો, અંદર ઘોડો ગયો તો આને પછી વિચાર બદલાઈ ગયો, આ માણસ કે હવે ઘોડાને મારે પીડી ઉપર ચડાવું, બોલો રસ્તા ઉપરથી જતો તો એ કે ભાઈ આને પીડી ઉપર ન ચડાવાય ને તારી આટલી તો મદદ કરી, હવે હું જાઉં છું, પણ તું આ હેરાન છે કે મારાથી દેખાતું નથી, એટલે ચાલ તને મદદ કરી લો, ચાલ સીડી ઉપર ચડાવી, સીડી ઉપર ચડાવ્યો, ઉપર ના મારે માન માન ઘોડાને ઉપર ચડાવ્યો, પછી ઘોડો ઉપર ગયો. હવે આ એમ કે છે કે મારે બાથરૂમમાં લઈ જવો, બાથરૂમમાં તો જગ્યા માન માન ઓછી જગ્યા છે, અને ઘોડાને બાથરૂમમાં જબરદસ્તી બે જણાએ ધક્કો મારી નાખ્યો, ઘોડો બાથરૂમમાં ગયો, આ મકાનના માલિકે શું કર્યું, ઘોડાને પગમાં ગોળી મારી દીધી, બારણું બંધ કરી દીધું. આ મિત્રને ગુસ્સો આવી ગયો, એ વ્યક્તિ કહે કે મેં તારી આટલી મદદ કરી, ઘોડાને ઘરમાં લઈ ગયો, સીડી પર ચડાવ્યો, બાથરૂમમાં મારતા અંદર લઈ ગયો, અને આને ગોળી મારી શું કામ, તો ગોળી મારી તો આને શું કામ લઈ આવ્યો. તો એને કીધું કે મારો એક મિત્ર છે, એને મેં જમવા માટે આજે આમંત્રણ આપ્યું છે, અને એ મિત્ર એવો છે કે જયારે પણ અમે કઈ ચર્ચા કરતા હોય ને, હું એને કઈ સારી વાત બતાવું તો શું કે આ તો મને ખબર જ છે, આ તો મને ખબર જ છે, ગમે એવી વાત કરું તો એમ કહે આ તો મને ખબર છે, હું નવે નવી વાત લઈને ગયો એની પાસે તો એ એમ કહી આ મને ખબર છે, એટલે આજે જમવા આવવાનું, અને જમીને પછી હાથ ધોવા બાથરૂમ માં જશે ત્યારે પછી એમ મને કહે છે એ અંદર ઘોડો છે, ત્યારે હું એને કહી કે મને ખબર છે, મને ખબર છે આટલું કરવા માટે થઈ ઘોડાને બાથરૂમમાં લઈ ગયો, મને ખબર છે. આ શિષ્ટ જ્ઞાનીઓની હાલત આવી હોય મને ખબર છે, મને કઈ ખબર નથી, કઈ ખબર નથી. એટલે તો સોક્રેટિસ કહે હું કઈ નથી જાણતો, હું કઈ નથી જાણતો, હું એટલું જાણું છું કે હું કઈ નથી જાણતો. આટલું તો જાણે છે કે કઈ નથી જાણતો, બસ એમાં પાછો અહંકાર ઉભો થાય. એટલા માટે આ બે પ્રકારના જીવોને કૃપાઓ બતાવ્યા, શુષ્ક જ્ઞાન અને ક્રિયા. શાસ્ત્રને વાંચી લીધા હોય, રટી લીધા હોય, બધી ગાથાઓ યાદ હોય, પચ્યું ન હોય, ત્રણ પ્રકારના હોય. શાસ્ત્રમાંથી જ્ઞાન પ્રાપ્ત કરીને એને પચાય પચ્યું નહીં, પચ્યું નહીં એટલે વિકાસ ન થયો, અપચો થયો. અપચો ત્રણ પ્રકારથી થાય, કોઈ પણ ખોરાક આપણે કહીએ ને ન પચ્યો, એ ન પચવું એટલે ત્રણ પ્રકારથી અપચો થાય. પહેલો અપચો એવો હોય કબજિયાત થાય, બીજો અપચો એવો છે ઉલટી થાય, ત્રીજો અપચો એવો છે કાળા થાય. આ ત્રણેય કામ જો થાય આપણે કહીએ ખોરાક એને પચ્યો નહીં, કબજિયાત થાય તો પચ્યો નહીં, ઉલટી થાય તો પચ્યો નહીં, ઝાડા થાય તો પચ્યો નહીં. હવે શાસ્ત્ર સાંભળવા માટે ગયા, જ્ઞાનીની વાણી સાંભળવા ગયા અને સાંભળીને તરત જ આવું તો કઈ થોડું હોય, આવી કઈ આત્માની વાત થોડી હોય એમ કરીને તરત જ બહાર ગુસ્સો કાઢ્યો અને જે કઈ સાંભળ્યું બધું બહાર કાઢી નાખ્યું, આવું કઈ ન હોય, આવું કઈ ન હોય તાત્કાલિક. આને કહેવાય ઉલટી નામનો અપચો. જ્ઞાન આવ્યું કે તરત જ બહાર કાઢ્યું, અંદર રાખ્યું જ નહીં થોડીક વાર પણ, અને કોઈએ થોડીક વાર તો રાખ્યું પણ કલાક બે કલાક દિવસ બે દિવસમાં પછી થોડીક વાર રાખ્યા પછી બધું જ ભૂલાઈ ગયું, કઈ યાદ, ક્યાંય યાદ નથી, અજાણા થઈ ગયા, અંદર ગયું પણ તરત જ ભૂલાઈ ગયું. અને કબજિયાત એટલે બધા આવા અજ્ઞાની પંડિતો બધી ગાથાઓ યાદ કરેલી હોય, બધું અંદર ભરેલું પડ્યું છે પણ કઈ કામમાં નથી આવતું, આ કબજિયાત થઈ શકે, એ સૌથી ખતરનાક. એના માટે આ જ્ઞાનની ઔષધિ જે કબજિયાત થઈ ગયો છે બધું જ તે અંદરમાં કેવી રીતે હવે એનો સદુપયોગ થાય ઉપાય જે એ કહે છે, એના માટે તમારે એક ઉપાય છે સદગુરુની શોધ કર. એટલે સદગુરુની શોધ કરે એટલે ગુરુને તે શોધવા ગલી ગલીમાં નથી કહેવાના, આ ગુરુનું મહત્વ કૃપાળુ દેવે જેટલું બતાવ્યું છે અને એ વાત બતાવી કે ગુરુનું પોતાના જીવનમાં કેટલું મહત્વ છે. આંધળો આંધળા આંધળાની સાથે ખંભા ઉપર હાથ રાખીને ચાલે અને સંતોષ થાય છે, બસ મારી યાત્રા શરૂ થઈ. આફ્રિકાના સેરેંગેટીના જંગલમાં આવું થયું, એક વ્યક્તિ 7 દિવસથી ભૂલી પડેલી હતી, રસ્તો જ નતો મળતો, ત્યાં એને એક વ્યક્તિ મળી ગઈ ઝાડ નીચે બેઠી. આને એ વ્યક્તિનો ખંભા ઉપર હાથ રાખ્યો કે ભાઈ હું 7 દિવસથી ભૂલો પડ્યો છું, મને રસ્તો બતાવો. જે વ્યક્તિના ખંભે હાથ રાખ્યો એ વ્યક્તિએ કીધું હું 14 દિવસથી ભૂલો પડ્યો છું, પણ થોડીક સાંત્વના મળી, હાઈ કોઈક મળી છે. તમે જેને ગુરુ તરીકે માન્યા ને એનો હાથ પકડ્યો, તમે ક્યારે વિચાર કર્યો કે એ પોતે પાન્યા છે કે નહીં પાન્યા? કોને પડી છે? પરદેશમાં એક ઘટના એવી ઘટી હતી કે અમે રસ્તા ઉપર જતા હતા, ત્યાં દાંતનું દંત મંજન હોય ને, દાંતનો પાવડર, એ એ દાંતનું મંજન વેચવા વાળો એક વેપારી રસ્તા ઉપર શેરી બધું લઈ કેશો, અને અમે નીકળ્યા તો જોયું એમને એક દાંત નતો. તો એવું મને વિચાર આવ્યો કે અમને પોતાનો તો દાંત નથી, દાંતનો પાવડર વેચવા બેઠા. એટલે પ્રજે એમને પૂછ્યું કે કાકા તમારા તો દાંત નથી, તમે દાંત નો પાવડર કેમ વેચો છો? અને એને જવાબ આપ્યો, જવાબ એટલો સરસ આપ્યો, આ દુનિયામાં એવા કેટલાય પુરુષો છે કે જે સાડી પહેરતા નથી પણ સાડી વેચે તો છે ને. એટલે મને એમની વાત થોડીક આમ ઇન્ટરેસ્ટિંગ લાગી કે આ વ્યક્તિ સાથે બેસવા જેવું છે, કઈ ગમત ધ્યાન બી કરી હતું. એ વ્યક્તિને પૂછ્યું, વાત તો બહુ તમે સરસ કીધી કે તમારા દાંત નથી પણ તમે પાવડર તો વેચી શકો. પછી એમને કહ્યું, એમણે જે વાત કહેવાની શરૂ કરી ને એ વાત બહુ સમજવા જોઈએ. એમણે પોતે દુઃખ ભરેલા અવાજમાં એમ કીધું કે તમને એક વાત કહો, અહીંયા જેટલા પાવડર લેવા આવે છે ને કોઈને પડી નથી કે મારા દાંત કહેવાથી, કોઈને પડી નથી. હું વાપરું છું કે નથી વાપરતો, કે મને કાપવા આવ્યું કે નથી આવ્યું, કોઈને પડી નથી. એ વાત ખરેખર મને એવી લાગી કે આપણે જેમની પાસે પ્રવચન સાંભળતા હોઈએ, જ્ઞાનની ઊંચી ઊંચી વાતો સાંભળતા હોઈએ, એમને કામમાં કેટલી આવી છે જીવનમાં, એમનું જીવન કેટલું પડકારનું છે, કોઈની પાસે ફુરસત નથી એ જાણવાની. એક આંગળી દોર ચાલી છે અને અંતે અંતે તમે જયારે સૂક્ષ્મ રૂપે વિચાર કરો ત્યારે ખબર પડે કે બધા જ એક જ હોળીના યાત્રી હતા. ભ્રમથી માની લીધું એટલા માટે કૃપાવતી સદગુરુ અને કુગુરુ વચ્ચેનો ભેદ પણ સમજાવે. તમે જેને ગુરુ માનો છો તમારી જેમ જ છે. એક માં હતી, પોતાના છોકરાને છોકરો ખોટી આદતે ચડતો હતો તો માએ એવો વિચાર કર્યો કે લાવ થોડી બાબા પાસે લઈ જાઉં, સાધુ બાબા પાસે. અને ત્યાં જઈને એને કહો કે આને છોકરાને તમે કહે કે ના સાડી બગાડેલી ને ચટા ને બધું, એટલે તમે છોકરાને આમ કારમાં ફેર ધરાવશો. તો મા છોકરાને લઈ ગઈ અને સાધુ બાબાને કીધું આવું કરવાનું છે, સર કે ઠીક છે. એમ જોરથી અવાજ કર્યો, અને એવો ડરાવ્યો કે મા ગણી બેભાન થઈ ગઈ અને છોકરો ખાઈ ગયો. હવે મા બેભાન થઈ ગઈ તો આ ડરી ગયા અને એ અંદર હું ટૂંકમાં જતા રહ્યા કે આ શું થઈ ગયું છે, આટલું બધું ડરાઈ ગયું કે મા ડરી ગઈ. થોડીક વાર છોકરો ધીરે ધીરે આવે છે, આ મા હોશમાં આવે અને આ બાર રૂમમાંથી આવ્યા. એને પછી કીધું મારે કે તમને ખબર છે કે મેં છોકરાને ડરાવવાનું કીધું હતું, મને ડરાવવાનું નથી કીધું. તો એ સાધુ કે તમને ખબર છે તમે નહીં કે અવાજ કરીને હું પોતે કરી ગયો તો આપણા બધાની કે એક જ હાલત છે કે છોકરો ડરાય છે, તું ડરાય છે, હું ડરું છું. એક જ હોળીના યાત્રી છીએ, ખાલી જ્ઞાનની ગમત કરીને નહીં પણ કૃપાઓ દેવે જ્ઞાનને જેને પોતાના જીવનમાં અનુભવ્યું છે એને જ્ઞાની કહ્યા અને એને સદગુરુ કહ્યા. આંખ આખા જગતને દેખે છે, આંખ વડે આપણને બધું દેખાય છે, આંખ જગતને દેખે છે પણ આંખ પોતે પોતાને નથી દેખતી. આ ટેબલ છે, ખુરશી છે, દિવાલ છે, આ બધી ગાડીઓ અહીંયા જઈ રહી છે, આ બધું આંખ વડે દેખાય છે પણ આંખ પોતે પોતે પોતાને દેખતી નથી. અને પોતે પોતાને દેખવું હોય તો શું કરવું પડે કે દર્પણની સામે જવું પડે. એવી રીતે અત્યારે આ આત્મા આખા જગતને તો જાણે છે પણ પોતે પોતાને જાણતો નથી, અને પોતાને જાણવા માટે સદગુરુ રૂપી દર્પણ પાસે ગયા વગર જણાતો નથી. અહંકાર એનું ગવાય છે, સદગુરુની પ્રાપ્તિ પણ ન થાય એટલે સદગુરુ પાસે જવા નથી માંગતો. ત્યાં દર્પણની સામે જશે તો આંખ આંખને દેખશે. હજી એમાં સૂક્ષ્મ વાત છે કે જયારે આંખ દર્પણની સામે જાય છે ત્યારે દર્પણ આંખને દેખાડતું નથી, આંખ પોતે જ આંખને દેખે છે. દર્પણ તો નિમિત્ત માત્ર છે, આંખની મહેનત ને આંખના પુરુષાર્થથી જ આંખે આંખને દેખી છે. એવી રીતે ગુરુની પાસે જાય તો પણ આત્મા જ આત્માને જાણે છે, ગુરુ ખાલી નિમિત્ત રૂપે હાજર હોય છે, પણ ગુરુ કઈ પ્રાણે જણાવતા દર્પણની જેમ હાજર. ગુરુને દર્પણ કયા છે? પ્રગટેલો દીવો ન પ્રગટેલા દીવાને પ્રગટાવી શકે, પણ જે પોતે જ ન પ્રગટ્યો હોય બીજાને કેવી રીતે પ્રગટાવે? આ દુનિયામાં પોતાના કષાય ભાવના પોષણને અર્થે સદગુરુ મળતા હોય તો પણ જીવ છોડી દે છે. એનું કારણ છે, ચાર ગુરુ, ત્રણ ગુરુ લાઈનથી બેઠા છે, જે સદગુરુ છે, જ્ઞાની ગુરુ છે, અને ચોથા છે અજ્ઞાની, સ્વંગી છે, કુગુરુ છે. પહેલા સદગુરુ પાસે શિષ્ય ગયો ત્યાં જઈને હાથ જોડ્યા, ગુરુએ કઈ આશીર્વાદ આપ્યા નથી, કારણ કે પોતાના માલી નથી, એમને કઈ પડી નથી. બીજા ગુરુ પાસે હાથ જોડ્યા, એ સદગુરુ હતા, એ પોતાના માલી નતા, આશીર્વાદ આપ્યા. ત્રીજા ગુરુ પાસે ગયો, એ પણ પોતાના માલી નતા, એમણે પણ આશીર્વાદ આપ્યા. ચોથા રાહ જોતા હતા ક્યારે અહીંયા પહોંચે, એટલે જેવા પહોંચ્યા કે ચોથા એ પૂછ્યું, આવો આવો, કયું કામ, ધંધો શું કરો છો? અચ્છા, કેટલા છોકરા, કેટલી દીકરી, બધા પકડી ગયા, કયા કામ પકડ્યા? ચાલુ થાય છે, લાંબુ લાંબુ લાંબુ. આ ગુરુ સાચા ગુરુ છે, જો શિષ્યનું કેટલું ધ્યાન રાખે છે. પોતાનો અહંકાર ક્યાં પોષાયો? ચોથા ગુરુ પાસે અહંકાર પોતાનો જ્યાં પોષાયો એ ગુરુમાં ફસાયો, અને અહંકારના કારણે એ ત્રણ સદગુરુ મળ્યા પણ છોડી દીધા. જીવને ગુરુ તો મળે છે, પણ પોતાનો અહંકાર આગો આવે છે. પરોક્ષમાં વધારે રસ પડ્યો છે આજ સુધી, કારણ કે અહંકારને ફેટકો નથી લાગતો, ફટકાતા નથી. ગુરુ રોંધે છે, ગુરુ ફટકા મારે છે. જીવન ગુરુ ઉપદેશ આપે છે, આપીને પણ પોતે અજ્ઞાનીઓની વચ્ચે અજ્ઞાની નથી બની જતા. કારણ કે ક્યારેય પણ વૈદ્ય ડોક્ટર બીમાર વ્યક્તિની બીમારીનો ઇલાજ કરે, ઇલાજ કરવાથી ડોક્ટર કઈ બીમાર નથી પડી જતા. જ્ઞાની અજ્ઞાનીની બીમારીનો ઇલાજ કરે છે, પણ પોતે અજ્ઞાની નથી બની જતા, પોતે જ્ઞાની જ રહે છે. અને જાગૃતિ જ્ઞાનીને પ્રતિ સમય વર્તે છે. એટલા માટે કૃપાળુએ સદગુરુના એટલા ગુણગાન ગાયા છે કે સદગુરુ તમને પરમાત્મા બનાવતા નથી, પરમાત્મા છે બતાવે છે. સદગુરુ માર્ગને પ્રકાશનારા છે, સૂર્યના કિરણો રસ્તાને બનાવતા નથી. રસ્તો તો રાત્રે પણ હતો, દિવસે પણ છે. સૂર્યના કિરણો માર્ગના ઉપર પ્રકાશ નાખે છે, હતો જ છે. કૃપાળુદેવ કે છે મોક્ષનો માર્ગ અત્યારે આ કાળમાં પણ અમારો રોલ એટલો છે, અમે માર્ગને બનાવ્યો નથી, આ તો અમારો ઘરનો માર્ગ નથી, આ તો જ્ઞાનીઓએ કહેલી વાણી જ અમે આમાં કહી છે, અમારા ઘરનું કંઈ નથી. અને આ જ્ઞાનીઓની વિશેષતા છે, ક્યારેય પણ એમ નહીં કે અમારા ઘરની વાત આવે, આ તો પરંપરાથી સૌને પ્રાપ્ત થઈ. ધન્ય છે એ ગુરુ એ જેમના થકી અમને આ પ્રાપ્ત થઈ. તરત જ પોતાની ઉપરથી બોજો ઉતરી જાય છે કે મારી વાત એમ નહીં, હવે આ માર્ગ ઉપર પ્રકાશ નાખ્યો છે, તમે આ માર્ગ પર ચાલો, તમારી આંખેથી દેખો પણ તમે તમારા પગેથી ચાલો. અમે માર્ગને પ્રકાશીએ છીએ ખાલી, એ પણ અત્યંત કરુણાથી આ માર્ગ પર પ્રકાશ નાખીએ છીએ. ગુરુ ખાલી સ્વરૂપને બતાવે છે કે તમારું સ્વરૂપ આ છે, અને એટલા માટે જ તે કબીરે જો ગુરુનું મહત્વ બતાવ્યું તો એ મહત્વ બહુ ઊંચું છે, ઊંડું છે, એવું છે, સમજે તો એ રહસ્ય સમજાઈ ગયું છે. કબીરે ખાલી એમ કીધું ને, ગુરુ ગોવિંદ દોનો ખડે, ગુરુ ગોવિંદ બહુ ખડે, કાકે લાગુ પાર, બલિહારી ગુરુ આપને ગોવિંદીઓ બતાય. એમાં ઊંડું રહસ્ય છે કે ગુરુ ગોવિંદ ખડે, આ બે ઉભા હતા, ગુરુ પણ ઉભા હતા અને ભગવાન પણ ઉભા હતા. અને શિષ્ય સામે છે, વિચાર કરે છે કે કોને પગે પડ્યું, સાથે લાગુ પાડ્યો. એ ક્યારનો કન્ફ્યુઝ હતો શિષ્ય, ગુરુને લાગુ કે ગોવિંદને લાગુ, ગુરુ ને લાગુ કે ભગવાન ને લાગુ, ગુરુ ને લાગુ કે ભગવાન ને લાગુ, ત્યારનો એક કન્ફ્યુઝ હતો. એટલે ગુરુએ શું કીધું, ભગવાન તો કઈ બોલતા નથી, ગુરુએ કીધું ભગવાન ને કેળા લાગી લે, ભગવાન ને કેળા લાગતું. તો શિષ્ય ની અંદર જે દ્વિધા ઉભી થતી ને, કોને લાગુ કોને લાગુ, એ દ્વિધા કોને દૂર કરી, ગુરુએ કે ભગવાન, ગુરુએ. એટલે શિષ્ય કહે છે તમે મારો પ્રોબ્લેમ સોલ્વ કર્યો એટલે પહેલા તો હું તમને પગે લાગે, ગુરુ ગોવિંદ જોવું કરે કાકે લાગુ પાય, બલિહારી ગુરુ આપને ગોવિંદ બતાય, તમે ગોવિંદ ને બતાવ્યો કે આજે પહેલા પગે લાગે એટલે પહેલા તો હું તમારી બલિહારી માની અને તમને પહેલા પગે લાગી. એ ગુરુ નું મહત્વ બતાવ્યું છે. ગુરુ ક્યારે પોતાને ગુરુ માનતા નથી, મનાવતા નથી, માનતા નથી. એનું કારણ જાણે કે આ શિષ્યનું પદ છે, આ શિષ્યનું પદ છે, આ ગુરુનું પદ છે અને આ પરમાત્માનું પદ છે. જ્યારે કોઈ જીવને હું પરમાત્મા છું એવો અનુભવ થઈ જાય, હું પરમાત્મા છું એવો અનુભવ થયો કે હું પરમાત્મા શું છું ને છું, પછી એવો કયો જીવ હોય જે પરમાત્માના પદને છોડી ગુરુના પદ ઉપર આવવા માંગે. એટલા માટે જેને આત્મા મળ્યો એ ગુરુ થવા નથી માનતા, કારણ કે જાણી લીધું, ઊંચું પદ જાણી લીધું કે નીચા પદે પડવા નથી માનતા. એનું નામ અને એ ગુરુ છે. અનુભવ થાય ત્યારે ખબર પડે કે પોતે હું પરમાત્મા છું. ચામડાની આકૃતિ જ દેખ્યું છે અને એટલા માટે જ તે આ ભ્રમ થયો. ધારણાઓ ઘણી બધી પોતાના અંદર બાંધીને રાખી, એટલા માટે જ્ઞાનીઓની ઓળખાણ નથી. જ્ઞાનીને ઓળખવા માટે જ્ઞાની પાસે જ જવાનું, પોતાની આંખની આગળ જે પડદા રાખ્યા છે એ પડદાને હટાવવાના છે. સામે ગુરુ ઓળખાણ તમને થઈ શકે છે, ગુરુની ઓળખાણ કરવા માટે ક્યાંય બીજે જ જવાના, સામે દેખ્યું તમને ગુરુ દેખી લીધા, ખાલી એટલું જ પોતાનો આગ્રહ મટી ગયો, અહંકાર નથી ગયો. અને એ ગુરુ ને માન્યા અને બાકીના ગુરુ ન માને એને પણ ગુરુ નથી માન્યા. એ જ ગુરુનો સ્વીકાર કરે. જો કોઈ એમ કે મારે એક જ ગુરુ, આટલા જ ગુરુ, હજી એને ગુરુને માન્યા જાય છે. એને વ્યક્તિમાં રસ લીધો. ગુરુને માનવાનો અર્થ કે આ પદ ઉપર આવેલા બધા જ જીવો મારા ગુરુ, આ બહુ ઊંડો ભાવ છે એ બધા. એટલા માટે નમોકાર મંત્રમાં વ્યક્તિ નહીં લીધા, સાણું નમ કઈ સાધુનું પદ, એ પદ ઉપર કોઈ પણ હોય મારા નમસ્કાર, આચાર્યના પદ પર કોઈ પણ હોય મારા નમસ્કાર. અને એટલા માટે જ વિરોધ ઉભો થાય છે, કસાય ઉભો થાય છે. એ વ્યક્તિને ગુરુ તરીકે માને એ પદ પૂજ્ય પૂજ્ય શ્રી ગાંધી સ્વામી મારા ગુરુ, ગુરુ ગુરુ ભક્તૃપાવ ગુરુ ન મારા, ભક્તૃપાવ મારા ગુરુ 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 ગાંધી સ્વામીને ગુરુ ન મારે. આવા એકાંતવાદીઓ જે થઈ ગયા એને એકને પણ ગુરુ નથી માન્યા. ગુરુ માનવાનો અર્થ એ પદે અનુભવી બધા જ ગુરુ એ પદે છે. ત્યાં તમે વ્યક્તિમાં રસ ન લીધો, એ અનુભવ્યું જે તત્વ એમને એ અનુભવમાં રસ છે તમને, અને ત્યારે તમને પોતાને અનુભવ થાય. કારણ કે તમારો રસ અનુભવમાં છે, વ્યક્તિમાં નથી. એ એવી દશા પ્રગટ થાય. જ્ઞાનીઓ પણ એ જ કહે છે કે તું મને મહત્તા નહીં આપતો, તું મને પ્રધાનતા નહીં આપતો. ગુરુ એમ કે મૃત્યુ થાય અગ્નિ સંસ્કાર આપવા માટે પણ નીકળતો નહીં છે, તો મને અગ્નિ સંસ્કાર આપવા નહીં નીકળતો. તને સમાચાર મળ્યા ને કે મૃત્યુ થયું, તો એ સમયે તારામાં લીન થઈ જશે, તું તારામાં લીન થઈ જશે. અને તારામાં જો તું લીન થઈ ગયો, અગ્નિ સંસ્કાર આપવા ન ગયો, તારામાં લીન થઈ ગયો, તે ગુરુનું આદર કરી દીધો. કારણ કે ગુરુનો ઉપદેશ આ જ હતો, તને ઉપદેશ આપી લે કે તું તારામાં લીન થા, બીજાના માટે કે કામ કરી લીધું તારું. પાણીનો ગ્લાસ પણ મને તું આપતો નહીં નથી જોતો, હું જાતે લઈ લઈશ, તું તારામાં લીન થા. આ વિનય અને કૃપાળુ દેવે વિનયનું જે સ્વરૂપ બતાવ્યું છે, અદભુત સ્વરૂપ છે. કૃપાળુ દેવે સદગુરુનું સ્વરૂપ બતાવ્યું છે, એ અદભુત છે. ગુરુનો વિનય, વિનય એ ગુરુના જ્ઞાનની તિજોરીને ખોલવાની ચાવી છે. એક શેઠની તિજોરીને જો ખોલાવી હોય તો બંદૂક માથે રાખીને ખોલાવી શકાય, ગુરુના જ્ઞાનની તિજોરી ન ખોલાવે. તેને ક્યાં માથા ઉપર ત્યાં બંદૂક રાખી દીધું, કીધું ચાલ તિજોરી ખોલ. પણ ગુરુની પાસે ગયા અને બંદૂક માથા પર રાખી ફટાફટ ખોલો ગુરુની તિજોરી, જ્ઞાનની ન ખુલે. ગુરુને યાદ હોય એ ભૂલી જાય, કયું કેવું છે મારે આમ શું. ત્યાં તો એક જ વસ્તુ કે વિનય, તમે જો વિનય કર્યો એટલો વિનય કર્યો કે એમ થયું કે ના લાવ આજે 1.5 કલાકનું પ્રવચન હતું, આજે હું 2 કલાક તમને પ્રવચન આપીશ. કારણ કે તમારો વિનય ભાવ દેખીને એમ થયું કે ના આ ભૂતને વધારે આપું. જેટલો વિનય થઈને વિનયવાદ થઈને ચૂકી એટલો તે ગુરુ તરફથી જ્ઞાન એને મળે છે. કારણ કે વિનય એ ગુરુના જ્ઞાનની ચીજો ખોલવાની ચાલી છે. અને એમ નહીં સમજવું કે વિનયથી તમે અક્કડતાથી ક્યારે પણ જ્ઞાન પ્રાપ્ત ન થઈ શકે. સરળતા, વિવેક અને વિનય આ બંનેના ઉપર કૃપાઓ ધીરે શું રાખે છે. વિવેક જ્ઞાનની પર્યાય છે, વિનય ચારિત્રની પર્યાય છે. કૃપાઓ તે બંનેને ઉપર શું રાખે છે. કૃપાઓ એ કે જે સદગુરુ તમને બતાવે છે કે તમારી પાસે કયો વૈભવ છે. વૈભવ કહેતા એક વાત સ્મરણમાં આવી. એક વ્યક્તિની એક નાની એવી ઝૂંપડી હતી જેને નદી કિનારે રાખી હતી સ્થાપના કરવા. ઘણા લોકો એવી રીતે પોતાના ફ્લેટ નાના નાના બંગલાઓ બધા સ્થાપનાના ક્ષેત્રમાં રાખ્યા હોય, પણ જવાનો ક્યારે ટાઈમ મળતો ન હોય, લઈને રાખ્યા હોય પણ ક્યારે જતા ન હોય, ક્યાંક લઈને રાખ્યા છે, ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે ખાલી. એ વ્યક્તિએ પણ રાખી હતી ઝૂંપડી અને ટાઈમ મળતો હતો, એટલે એને એમ થયું કે હવે કઈ ટાઈમ મળતો નથી, સાધના થતી નથી, એ ઝૂંપડી વેચી નાખી. તો વેચવી હતી તો એને ટ્રાવેલ એજન્ટને ફોન કર્યો અને કીધું આવો ને મારા ઘરે. ટ્રાવેલ એજન્ટ કે ઠીક છે ચલો બરાબર. પછી ઝૂંપડી બતાવી બધી વાત કરી. ટ્રાવેલ એજન્ટ એનો એજન્ટ હતો આ મકાન વેચવાનો, એના દલાલને એને કીધું કે ઠીક છે ચાલ કાલ છાપામાં આપી દઈશ. એને છાપામાં આપી છાપામાં આપ્યું. કલ 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 ગીત સુનાતી નદી હંમેશા બહેતી રહેતી, સાગર કોડિયા પાણી દેતી એવી નદી બની ગઈ છે. સરસ મજાનો મૂળ કણા કરી રહ્યો છે અને કોજલના ચૌકાની તો વાત શું કરવી. સવાર સવારમાં ઠંડી હવા, આવો જે બહારનું ચિત્ર એવું તૈયાર કર્યું અને એની બાજુમાં એક નાની એવી સંત ઉભી. કોઈને રસ હોય તો સંપર્ક કરજો. આ વ્યક્તિએ બીજા દિવસે છાપામાં વાંચ્યું અને તરત જ ફોન કર્યો કે મારે આ લેવું છે, કોણ બોલો છો? પેલો દલાલ ગયા, તમારી ઝૂંપડી છે કે હે મારી ઝૂંપડી છે? મને તો ખબર જ નથી કે ઝૂંપડીની આજુબાજુમાં આવું બધું, મારું તો ખ્યાલ જ થતો છે. આજે છે ને એ દલાલે એટલે ગુરુને દલાલ કહેવાય કે તમે ગુરુ દલાલ. દલાલે એ ઝૂંપડીને સારી બનાવી નથી, બધું જેમ તેમ હતું, ખાલી બતાવ્યું છે કે તારી સાથે જો આ છે. ગુરુ પરમાત્મા બનાવતા નથી, ખાલી બતાવે છે કે તું આનામાં તું ભરેલું કર્યું છે, તું પોતે પરમાત્મા છો. આટલો ગુરુનો રોલ છે. ગુરુ ખાલી યાદ અપાવે, ગુરુ જગાડે છે. પણ જગાડનારા જેને ઊંઘવું છે એના માટે શત્રુ બની જાય છે, જેને ઊંઘવું છે એના માટે જગાડનારા શત્રુ બની જાય છે. એટલે તમે જો ઘણી વાર બહુ ઊંઘાવતી કોઈ જગાડવા આવે ને, તમને જાણ થયેથી ગુસ્સો આવે, કારણ કે જગાડવા આવ્યો છે અને તમારે ઊંઘવું છે. જ્ઞાની જગાડે છે અને જેને ઊંઘવું છે એને જ્ઞાની શત્રુ બની જાય છે. એટલા માટે કૃપાળુ દેવ સદગુરુની કેટલી મહિમા બતાવી. ગુરુનું સ્થાન એવું છે કે ગુરુ તમને માર્ગ બતાવે છે, પણ એટલી વાત ખાસ યાદ રાખવી કે ગુરુને પકડવાનું. માર્ગ પર ચાલો તો ગુરુનો વિનય અને ગુરુને પકડ્યા તો ગુરુનો અભિનય. ગુરુને પકડ્યા તો ગુરુનો અભિનય. તમે રસ્તા ઉપર જતા હતા, માર્ગ મળતો નહોતો, તો કોઈ વ્યક્તિને તમે પૂછ્યું કે ભાઈ મારે આને આ સિદ્ધપુર જવું છે, સિદ્ધપુર નો માર્ગ કયો હતો? તો એને કીધું સીધા જતા રહો, એ સિદ્ધપુર નો માર્ગ છે. એને તમને આ માર્ગ બતાવ્યો, હવે તમે પકડ્યો એનો હાથ અને કીધું ચાલો. એટલે કે ક્યાં જાઓ? મારી સાથે. કેમ? હું તમને છોડું નહીં. કે કેમ તે માર્ગ બતાવ્યો. એટલે કે તમે માર્ગ બતાવી શું ગુનો કર્યો? મેં માર્ગ બતાવ્યો, તું માર્ગ પર ચાલ, છોડ મને. તું લોકમાં આવું કોઈ કરતું નથી કે માર બતાવનારને પકડી લઈ, પણ ધર્મના ક્ષેત્રે બધા આવું કરે છે, એટલા માટે પામતા નથી. માર્ગ બતાવનારાએ માર્ગ બતાવ્યો, હવે ચાલો અને છોડો. એટલા માટે ગુરુને છોડવાનું પણ કીધું અને અંતરમાં જવાનું કીધું. અને આ જ્ઞાનીની વાત છે કે જ્ઞાની એમ કહે છે કે મને પણ પકડતા નહીં, માર્ગ બતાવીને મેં શું ભૂલ કરી તમને? તમે ચાલો, હવે તમારા માર્ગે તમને માર્ગ બતાવી દીધો. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં એ માર્ગ એટલા ઊંડા રહસ્ય છે. કૃપાળુ દેવે સ્વચ્છંદતાથી 15મી, 16મી, 17મી, 18મી ગાથામાં આનું મહત્વ બતાવ્યું. સ્વચ્છંદતાના કારણે તેની જીવ સંસારમાં ભટક્યો છે, પોતાની સાથે તે માર્ગને શોધવા નીકળ્યો. પ્રત્યક્ષ ગુરુની પણ વાત કરી કે જીનેન્દ્ર ભગવાન પરોક્ષ હોય અને ગુરુ પ્રત્યક્ષ હોય તો પ્રત્યક્ષ ગુરુની મહિમા વધારે. શાસ્ત્રના ગુણગાન ગાયા કે જ્યાં પ્રત્યક્ષ ગુરુ પણ ન હોય ત્યાં શાસ્ત્ર આધાર છે, ત્યાં આધાર છે પાત્ર, એનું પણ કારણ છે. ગુરુ પ્રસાદ શાસ્ત્રની મહિમા એક વિશેષ એવી રીતે બતાવી છે. એટલા માટે આ સિદ્ધિ શાસ્ત્ર એવો એક મહિમા ભાવ આવ્યો. ગુરુ પાસેથી જો જ્ઞાન જોતું હોય તો ગુરુ જે ટાઈમે જ્ઞાન આપે ને એ ટાઈમે જ્ઞાન લેવા જવું પડે, અને શાસ્ત્ર માંથી જ્ઞાન જોતું હોય તો તમારી પાસે જયારે ટાઈમ હોય ત્યારે જ્ઞાન મળે. ગુરુ કહે છે ચલો 5:30 અહીંયા હાજર થજો, 5:30 થવું પડે. અને શાસ્ત્ર માંથી જ્ઞાન લેવું હોય રાત્રે 2 વાગે કોઈને જ્ઞાન લેવું જોઈએ. શાસ્ત્ર વધારે આપણા માટે અનુકૂળ છે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે. ગુરુ પાસેથી જ્ઞાન જોતું હોય તો ગુરુને જેટલો ટાઈમ હોય એટલો ટાઈમ જ્ઞાન મળે, કે બસ 1.5 કલાક પતી ગયું. અને શાસ્ત્ર પાસેથી જ્ઞાન જોતું હોય તો પોતાની પાસે જેટલો ટાઈમ હોય એટલો ટાઈમ જ્ઞાન મળે. 5 કલાકોના કલાકો, 200ના 200. અને ગુરુની ઝેરોક્ષ ન થાય, શાસ્ત્રની ઝેરોક્ષ થાય, ફોટો કોપી. કે અત્યારે ગુરુ અહીંયા માયામીમાં હોય અને જરૂર પડી ન્યુયોર્કમાં તો કઈ ઝેરોક્ષ ન થાય. પણ આ આત્મસિદ્ધિ શાસ્ત્ર હોય અને ન્યુયોર્ક મોકલવાનું હોય તો 1 નહીં 1000 લાખો કોપી તમે પ્રિન્ટ કરાવો. આ શાસ્ત્ર આ રીતે ઉપયોગી બને. ગુરુને એક જ ભાષા આવડતી હોય અને શાસ્ત્ર 475 ભાષામાં છપાઈ શકે. આ શાસ્ત્ર થકી વિતરાગી વાણી એટલી લોકો સુધી, જગતના જીવો સુધી પહોંચી શકે. એટલે શાસ્ત્રના ગુણગાન ગાયા છે. પણ પ્રશ્ન એ થાય કે શાસ્ત્ર હાથમાં તો આવી ગયું પણ શાસ્ત્રના અર્થ ગુરુ વગર સમજાવશે કોણ? એટલા માટે ગુરુથી મહાન કોઈ નથી. એટલે વાત ત્યાં જ આવી છે. કારણ કે શાસ્ત્રના રહસ્ય કોણ ખોલે? સમય સાથે હતું, ઘણા વર્ષોથી હતું, 2000 વર્ષથી લખાઈ ગયું. અહીંયા હતો આપણી પાસે, પણ પૂજ્ય ગુરુદેવ શ્રી ગાંધી સ્વામી એના અર્થ એવા ખોલીને બતાવ્યા. પ્રાકૃત અને સંસ્કૃતના માસ્ટરો પણ કહે કે આવા અર્થો અમને પણ ઊંડા ન ખોલી શકે. જ્ઞાનીઓ અને આ પંચમકાળના અંત સુધીમાં આ શાસ્ત્ર એવું છે, પંચમકાળના અંત સુધીમાં સાધકોની સાધનાનો આધાર બને એવા એવા જ્ઞાનીઓ થશે. જેમ સમયસર અહીંયા હતું તો કાંજી સ્વામીને હાથમાં ગયું તો કાંજી સ્વામી એના ઉપર અર્થ કર્યો. પોતે આ ભાવમાં કઈ ભણ્યું નતું, શીખ્યું નતું, પણ પૂર્વ ભાવના સંસ્કારને લઈને આ ભાવમાં શાસ્ત્ર હાથમાં આવ્યો તો એના ઉપર વિવેચન કર્યું. એમ આત્મસિદ્ધિ શાસ્ત્ર પણ અત્યારે હશે અને ભવિષ્યમાં એ સુરક્ષિત રહેશે. જ્ઞાનીઓ થશે, એ જ્ઞાનીઓ એના રહસ્યને ખોલશે. એટલા માટે ગુરુની પણ મહિમા, શાસ્ત્રની પણ મહિમા ગાય. કૃપાળુ દેવે એ કહ્યું અને એ વાત પણ કહી કે અસદ ગુરુ એ વિનયનો લાભ લહે જો કાય, મહાભોગની તરફ કુગુરુ એનો લાભ લે. એ કહે છે કે તમે આટલો બધો પરિગ્રહ રાખો છો, પરિગ્રહ તો છોડવાનું કીધું છે, ચાલો આપી દો. આ દુરુપયોગ કરે. શાસ્ત્ર ના રેફરન્સ આચા શાસ્ત્ર માં કીધું છે પરિગ્રહ છોડવા જેવો. કહી દઉં કે થોડો પરિગ્રહ આપી દે, આટલો બધો નહીં રાખ. નરક નું દ્વાર કીધું છે પરિગ્રહ ને આપી દો. શિષ્ય પાસે એમાંથી હોશિયાર હતો. શિષ્ય કીધું કે ગુરુજી મારા જેવો શિષ્ય નરક માં જાય તો ફરે જાય, મારે ગુરુજી નથી મોકલવા. એ એનો ગુરુ છે. આ ભજન દાદા શિષ્ય સમજાવ્યું તમને, હું નહીં આપું તમને. કૃપાળુદેવ કહે છે અસદગુરુ આ વિનયનો લાભ લે છે. ત્રણ પ્રકારની હોળી છે, લાકડાની હોળી, કાગળની હોળી ને પથ્થરની હોળી. એ લાકડાની હોળી પોતે પણ કરે ને એમાં બેસનાર પણ તારે, કાગળની હોળી પોતે કરી જાય પણ બીજાને ન તારી શકે, અને પથ્થરની હોળી પોતે ડૂબે બીજાને ડૂબાડે. લાકડાની હોળી એટલે એવા ગુરુ જે પોતે પણ કરે છે અને બીજાને પ્રવચન વગેરે આપી શાસ્ત્ર લખી બીજાને પણ તારે. કાગળની હોળી એટલે કે જે પોતે આત્માનું હિત કરી લીધું પણ પ્રવચન આપતા ન આવડતું હોય, ભાષા એવી ન હોય, શૈલી ન હોય, તો પછી એ પોતાનું હિત થઈ ગયું કાગળની હોળી. ગોગુરુ એટલે પોતે પણ ડૂબે ને બીજાને પણ ડૂબાડે. પોતાના અહંકારના કારણે, શિષ્યોની સંખ્યા ભેગા કરવાના કારણે, મોટાઈના કારણે, ખ્યાતિના કારણે, લાભના કારણે, અને એ વાત ત્યારે ભૂલાય જાય છે કે આ શરૂઆત જે કરી હતી એ આત્મા માટે કરી હતી, અને ગુરુ 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 કરતા કરતા એટલું માન મળતું હતું, છેલ્લે વાત જ ભૂલાઈ ગઈ કે કયો માર્ગને પકડ્યો છે, ત્યારે અહંકાર એટલો પોષાઈ જાય અને અધોગતિનું કારણ બને અને એકલાની બીજાને પણ ડૂબાડી જાય. એટલા માટે કૃપાળુ દેવે બહુ વિશાળ દ્રષ્ટિ રાખીને કથન કર્યું છે કે આગળ જતા આ ભગવાનનું છે. ગલી ગલીમાં ગુરુ થશે, બધા કહે છે ગુરુ ગુરુ ગુરુ, અને બધા કહે છે આ પામી ગયો, આ પામી ગયો, આ પામી ગયા, પામી ગયા. બધા એકબીજાની વાત કરશે પામી ગયા, શું પામ્યા એ બી બોલે, બધા પામી ગયા, શોર્ટકટ પામી ગયા. જો શોધ કરવા નીકળ્યા, કોણ જ્ઞાની કોણ જ્ઞાની કોણ જ્ઞાની, આંગળો આંખવાળાની શોધ માટે નીકળ્યો. કોને આંખ પેલા પોતાનો ઉપચાર કરે, અને ખરેખર સમજવા જેવું છે કોને જ્ઞાની ઓળખું, કોને જ્ઞાની તરીકે કેવી રીતે ઓળખશો તમે જ્ઞાની તરીકે. એક વાત ખાત્યા છે, તમારે બીજાને જો ફોન કરવો હોય અને બીજાનો ફોન ચાલુ છે કે બંધ છે તમારે જાણવું હોય તો તમારો ફોન ખરે ચાલુ હોવો જોઈએ. તમે ફોન કરો બીજાના ફોનમાં ઘંટડી બાજી, એનો મતલબ બીજાનો ચાલુ છે. તમે ફોન કરો ત્યાં સંભળાવ્યું કે નંબર જોઈને ડાયલ ઇઝ નોટ એક્ટિવ રાઈટ નાઉ, તો એનો મતલબ એ કે તમારો ફોન ચાલુ છે. અને બીજાનો બંધ છે એ ખબર એ ક્યારે પડે જયારે પોતાનો ચાલુ છે. એટલે પોતે પામેલો હોય તો ખબર પડે કે બીજો પાનો છે કે નથી પામેલો, પણ જેને પોતાને જ ન પામ્યો હોય, પોતાનો જ જેનો ફોન બંધ હોય એને બીજાની શું ખબર પડે. અને અત્યારે દુનિયામાં એવું કે રીતે બધાના ફોન બંધ છે અને એકબીજાને ડાયલ કરે કે કોણ તમે લાવ ચેક કરીએ, બધા એકબીજાના ઉપર ડાયલ કરી જાય. પોતાના કૃપાળુ દેવી કહે છે હવે સમાઈ જાઓ, અને ખરેખર સમજો તે સમાઈ જાઓ, સમજો કે સમાય એના રસ ન રહે. ઊંચું પદ પ્રાપ્ત થઈ ગયું એટલા માટે સદગુરુના ગુણગાન ગાયા, અને ગુરુના ગુણગાન ગાતા કહ્યું કે ગુરુ એ છે જેમાં થોડુંક થોડુંક તો શિષ્ય જેવું છે અને થોડુંક થોડુંક પરમાત્મા જેવું છે, એનું નામ ગુરુ. જેમાં શિષ્યનું પણ કંઈક દેખાય છે, જેમાં ગુરુનું પણ રૂપ દેખાય છે. અમુક અંશે પ્રત્યેની જે વિકરાગતા છે એ વિકરાગતા દેખતા ગુરુ ને અંદર પણ ભગવાન દેખાય છે, અને જે રાગ પડ્યો છે એ રાગ ને દેખતા ગુરુમાં શિષ્ય પણ દેખાય છે. જેવા બે રૂપ એક સાથે દેખાય એનું નામ ગુરુ. પ્રત્યક્ષ ગુરુ હોવા જ જોઈએ, ગુરુ વગર કેવી રીતે આત્માને ઓળખી જરૂરી નથી હો, એટલે આપ સમાન લઈએ કે તમને કોઈ ભડકાવ્યા હોય કે સાચા ને સાચા કોઈ પ્રત્યક્ષ હોય તો જ તને થશે, જરૂરી નથી. કૃપાવલીની સામે તમે બેઠા તમને આત્માનો અનુભવ થઈ શકે. કેવી રીતે? પૂર્વ ભાવમાં ગુરુની વાણી સાંભળી હોય ને આ ભાવમાં સ્મરણમાં આવી જાય તો આ ભાવમાં તમને દર્શન થઈ શકે. એનું નામ નૈસર્ગિક તમને દર્શન કીધું. સંવાદ સૂત્રમાં બે જે થયા તમને દર્શન ના, તમને શંકા થતી માધવા આ સૂત્ર છે. નૈસર્ગિક અને અધિગમ જ નેચરલ, નૈસર્ગિક નેચરલ. કોઈ પ્રત્યક્ષ ગુરુ હાજર નતા. નરકમાં તમને દર્શન થાય છે, કયા ગુરુ ઉપદેશ આપે છે? પણ ત્યાં પૂર્વે સાંભળેલું છે. આ વેદના કઈ શરીર કપાણો કે પૂર્વે સાંભળેલી વાણી સ્મરણમાં આવી કે આ વેદના મારું સ્વરૂપ નથી, આવું ગુરુ જે કીધું એ સ્મરણમાં આવતા તે અંદરમાં લીન થયો, આ વેદનાથી છૂટો પડ્યો અને તમને દર્શન થઈ. આ રીતે નરકમાં પણ પામે છે. આ તો સ્વરૂપને એને ઢાંક્યું છે જેને ભીડ બતાવી કે મારી પાસે આટલા શિષ્ય છે, મારી પાસે આટલો મોટો સંપ્રદાય છે. નહીં, સત્ય આ છે. પ્રત્યક્ષમાં નહીં મળે તો નિરાશ નહીં થવું. તત્વનો વિચાર કરીને તત્વના નિર્ણયના બળ ઉપર અત્યારે અનુભવ થઈ શકે. પોતાના ઉપરનો જોશ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં મતાર્થીના અને આત્માર્થીના લક્ષણો પણ બતાવે કે બાકી તે તમારો વિકાસ તે ચૈતન્યનો કેમ નથી થયો. કારણ એ છે કારણ કે તમે બહારથી ગુરુની ઓળખાણ કરી હતી. બાયજીતની પાસે જઈને એક વ્યક્તિ કહે છે કે મને તમારા કપડા આપો. બાયજીત કેમ? તો કે મારે તમારે જેવું જ્ઞાની થવું છે. અને ત્યારે બાયજીત કહે છે કે મારા જેવું જ્ઞાની થવું છે. એક વાત યાદ રાખજે કે પુરુષના કપડા પહેરીને કોઈ સ્ત્રી પુરુષ ન થઈ જાય, સ્ત્રીના કપડા પહેરીને કોઈ પુરુષ સ્ત્રી ન થઈ જાય. બહારથી તમે જ્ઞાનીના કપડા પહેરી લો એના કારણે તમે જ્ઞાની નથી થઈ જતા. અંતરમાં શું છે એ મહત્વનું છે, બહારનું મહત્વ નથી. બે ફૂગા અહીંયા હોય, એક સફેદ હોય ને એક કાળો હોય, એમાં તો ભેદ દેખાય, એમાં અંતર દેખાય. કાળો ફૂગો છે એમાં ગેસ ભર્યો છે એવો કે ઉપર જાય, અને સફેદ ફૂગો છે એમાં તાતી અવાજ. આમ જોઈએ તો સફેદ વધારે સારો લાગે છે, કાળો એટલો સારો નથી લાગતો. પણ શું છે મહત્વ નથી, બહારમાં રંગરૂપ, અંદર શું ભર્યું છે મહત્વનું છે. આ ઉપર જાય છે, રાહને રહી જાય છે. આત્મામાં શું રહેલું છે એ મહત્વનું છે. વિતરાગતા છે કે રાગ છે? જે વિતરાગતા છે તો ઉપરથી નીચેલા પર વિરાજમાન થશે. રાગ છે અહીંયા જતી રહેશે, બહારના રૂપરંગમાં નથી, બહારના લક્ષણો નથી. કૃપાવદેવી એ કહે છે કે દ્રષ્ટિ તમારી અંતર તરફ હોય, મતાથી જે બહારનું દેખે છે. એટલા માટે શરૂઆત પાસે ગાથા એ બતાવી છે કે બહારથી બધો ત્યાગ કરી દીધો હોય એવા ગુરુને ગુરુ માની લો અને ફસાઈ જાય, અને સાચા ગુરુની શોધમાંથી એ અટકી જાય છે. પરંપરાથી એવું ચાલે છે, કોઈને પડી નથી સત્ય તેનો વિચાર કરવાનો. ભગવાનની પાસે દર્શન કરવા જાય, ભગવાનના ગુણગાન ગાય, ભગવાનના ગુણગાનો ખબર નથી ભગવાન એટલે શું, ભગવાન એટલે શું. કે આપની અને વૈરાગ્યની મૂર્તિ ભગવાન, તો હું પણ ભગવાન આપના જેવો થાવ. આપ મને ભગવાન બનાવતા નથી, પણ આપને દેખીને મને મારી એક દ્રઢતા આવે છે કે હું આપના જેવો છું. ત્યારે પણ તમે ભગવાનના દર્શન કર્યા, વિતરાગી ભગવાનના દર્શન કરતા ભગવાનની પ્રતિમા સામે ન દેખાય. ત્યાં સુધી ભગવાનની પ્રતિમા દેખાય કે આદિનાથ ભગવાન છે કે મહાવીર ભગવાન છે કે પારસનાથ ભગવાન છે કે નિમિનાથ ભગવાન છે, દર્શન નથી. ત્યાં દર્શન થવાનો અર્થ એ છે કે તમને ભગવાન ન દેખાય, દર્શન દેખાય. એ મૂર્તિના પછી જયારે દર્પણ દેખાઈ ગયું ત્યારે સમજવું કે દર્શન ક્યાં. એટલે કે એ દર્પણની અંદર પોતે દેખાઈ ગયો અને એવું દેખાડું કે આ મારું જ સ્વરૂપ છે, આ ભગવાન નથી, પણ આ દર્પણમાં હું મારા સ્વરૂપને દેખું છું, આ મારું સ્વરૂપ છે, હું પોતે પરમાત્મા છું. પરમાત્માની પ્રતિમાની બદલે જયારે દર્પણમાં પોતાનું સ્વરૂપ દેખાય જાય એવી સાક્ષાત દ્રષ્ટિ એ જ મટી ગઈ. એટલે માટી ગુબારે લખ્યું, એક પુસ્તક લખ્યું છે, હું અને તું આ એક ગાવ ભેદ મટી ગયો, મારો અને પરમાત્માની વચ્ચે અભેદ થઈ ગયો. એનું નામ ભક્તિ, એનું નામ ભક્તિ. અને એમ બતાવ્યું કે ખરેખર પર્યાય દ્રવ્યમાં અભેદ છે. જેમ અહીંયા ફક્ત દર્શન કરવા વાળો હતો, ભગવાન ત્યાં હતા, ફક્ત ભગવાનમાં મળી ગયા. અહીંયા તો કહે છે કે પર્યાય એ ભક્તિ કરનારી અને દ્રવ્યમાં એને ખરી ગઈ, અભેદ થઈ ગઈ, નિર્વિકલ્પ અનુભવ થયો, એ ખરી ભગવાનની ભક્તિ થઈ, આ નિજ પરમાત્માની ભક્તિ થઈ. કૃપાઓ જે ભક્તિનું પણ બહુ મહત્વ આપે છે. તમને જો જ્ઞાનમાં યાદ રહેતું હોય ને, ભક્તિ કરો, પણ ભક્તિ કરતી વખતે ખબર હોવી જોઈએ કે આ ભક્તિનો જે ભાવ આવે છે આ ભાવ પણ ધર્મ નથી, ખબર હોવી જોઈએ, એ દ્રઢતા હોવી જોઈએ. અત્યારની ભૂમિકામાં વ્યર્થના વિકલ્પોથી બધું એના માટે આ છે. તુલસીદાસજી એક બહુ સરસ વાત હતી, એમણે કીધું કે કોઈ માણસ રસ્તા પરથી જતો હોય, એમાં એમાં શરૂઆત નથી કરી, ભક્તિથી અને માયાથી, કે આ જગતમાં જે પુરુષ છે એને પુરુષને સૌથી વધારે હેરાન કરવા વાળી માયા છે. પછી એમાં વર્ણન કર્યું કે કોઈ પુરુષ રસ્તા ઉપરથી જતો હોય ને એકલો જતો હોય, કોઈ સ્ત્રી સાથે નથી, તો રસ્તા ઉપર કોઈ બીજી સ્ત્રી એને દેખશે ને એકલા પુરુષને, તો એને વિચાર આવે લાવાને કંઈક હેરાન કરીએ, આને કંઈક કરીએ, એમ એવો વિચાર આવે, એ સંશેડીએ અને જે એકલો છે. પણ કોઈ પુરુષ સ્ત્રીની સાથે જતો હોય તો બીજી કોઈ સ્ત્રી હોય ને તે આને હેરાન નહીં કરે, કારણ કે એને ખબર પડી ગઈ કે આ કોઈની સાથે છે, એન્ગેજ છે. તો તુલસીદાસજી કહે છે કે જે પુરુષ ભક્તિ નામની સ્ત્રીની સાથે ચાલે છે એને માયા નામની સ્ત્રી હેરાન નથી કરતી, અને જે ભક્તિ વગરનો ચાલે છે એને તો માયા હેરાન કરવાની. એટલે કૃપાળુ તેને ભક્તિનું વર્ણન કર્યું અને ભક્તિનું સ્વરૂપ પણ બતાવ્યું. ભગવાન અને ભક્તને જોડવા વાળી જે સાકર છે એ સાકરનું નામ ભક્તિ છે. ભક્તિના પણ આ ભક્તામૃત સૂત્ર છે, શું એ ભક્તિ તો છે. કૃપાળુએ શું કીધું કે આપ જ્યાં સુધી તમારો એની દશા ન આપે ત્યાં સુધી તમે ભગવાનની ભક્તિ પણ કરો, પણ એ કેવી છે ભક્તિ, કે તમારે બહારગામ જવું છે અને બહારગામ જવા માટે થઈને તમારે બસમાં ચડવાનું હતું, પબ્લિક બસ હતી. હવે ત્યાં તમારી પાસે તાકાત નથી કે જલ્દી જલ્દી કરી સીટ રોકી દો, એટલે તમારી સાથે કોઈ હતા તમારા મિત્ર જે શહેરમાં હતા, તમે એને કીધું કે કામ કરીને સીટ રોકી દે, એ ફટાફટ ઉપર ચડી ગયા પેલા અને સીટ રોકી દીધી અને સીટ ઉપર બેસી ગયા, અને પછી તમારો તમે અંદર ગયા, બધા ચડી ગયા, તમે અંદર ગયા, તમે અંદર ગયા પછી એ જે તમારો મિત્ર હતો એ ઉભો થઈ જશે ને, કેમ, કારણ કે એને તો તમારા માટે જગ્યા રોકી હતી, હવે તમે આવ્યા એ ઉભો થઈ જાય. હા, તો એને એટલા માટે બેસવા દીધો કે એ ન બેઠો હોત તો કોઈ બીજો વ્યર્થમાં બેસી જાય, બીજો કોઈ ન બેસી જાય એના માટે એને બેસવા દીધો. અને એમ નહીં કે એને બેઠો રહેવા દેવાનો છું, હું આવું ત્યારે એને ઉભું થઈ જવાનું છું. એમ કીધું કે હે ભગવાન, વિતરાગી ભગવાન, તમે મારી પર્યાયની અંદર વસો, કેમ, કારણ કે તમે નહીં વસો તો પાપના ભાવ ને પાપના કાપી હાથી વધી જશે. પણ ભગવાન યાદ રાખજો, જયારે મારું દ્રવ્ય પર્યાયમાં બેસવા તૈયાર થઈ ગયું હોય ત્યારે તમે ઉભા થઈ જજો. તમને ખાલી સીટ રોકવાનું કીધું છે કે બીજા કોઈને બેસી જાય. એટલે કૃપાઓ રીતે ભક્તિના પણ ગુણગાન ગાયા છે કે જ્યાં સુધી મારું દ્રવ્ય પર્યાયમાં સ્થાપિત ન થાય ત્યાં સુધી પરમાત્માને ગુરુને પણ પોતાની પર્યાયમાં સ્થાપવા. ભરો ભાવ એવો આવે, પણ આ શિષ્ય લક્ષણથી નથી ઓળખતો, બાકી એવો ખાતર સમોસરણથી. તમારી પાસે કેટલી સંપત્તિ છે એનું કંઈ મહત્વ નથી, ના ભાવનું મહત્વ છે, સંપત્તિનું મહત્વ નથી, ભગવાનની અંદર બહારમાં સમોકરણ છે એનું મહત્વ નથી, પણ એની અંદરમાં જે ભાવના છે એ ભાવનાનું મહત્વ છે. એ ભાવનાના કારણે થઈને આપણે ભગવાનને આદર આપીએ છીએ. બારમાં મહેન્દ્રભાઈ પાસે ગમે એટલી સંપત્તિ છે, મારે શું, પણ એમની અંદર જે ભાવ છે કે આખા અમેરિકામાં આ વિતરાજી વાણી પહોંચે હું તૈયાર છું, એ જેમનો ભાવ છે મહત્વ ભાવ નું છે. બારમાં એનું રૂપ કેવું છે, એના કપડા કેવા છે, એની ગાડી કઈ, મારે શું લાગે એનો ભાવ. જયારે લોકમાં પણ આપણે એમના ભાવને જોઈએ છીએ, એના બારના રૂપને નથી દેખતા, તો ભગવાનની પાસે જેને બારનું શું કામ દેખીએ છીએ, અંદરનો વિતરાજ ભાવ આપણને દેખાય એના કારણે ભગવાન મહાન છે. અને એ આપણને દેખાતું નથી એટલે કૃપાળુ દેવામાં લખ્યું કે આ જીવે શું કર્યું કે જે જીવ દેહ પ્રમાણ ને સમોસણ આદિ સિદ્ધિ આ બધું આને તે ભગવાનનું સ્વરૂપ માની લીધું અને વિતરાકતા ઉપર નજર જ ન કરી કે વિતરાકતાના કારણે ભગવાન મહાન, આ બધાના કારણે ભગવાન મહાન નથી. આ વાત પ્રતિ સમય આ કૃપાળુ દેવની જે દ્રષ્ટિ હતી કે પતારથી જે પોતાના મતનો આગ્રહ લઈ જતો એ આગ્રહ છોડતો નથી, માની સાંભળવા બેઠો કે આનંદ એને આવતો નથી, એને રસ જ એવો પડી ગયો. અને આ વાત જેના અંદર તીવ્ર કશાય હોય ને એને ગમે એટલી સંભળાવો એને રૂચે નહીં, એને પેલી આદત એવી પડેલી હોય ને ચેન ન પડે. મને ઘટના સ્મરણમાં આવી, બે સગી બેન પણ હતી, એક હતી એ ફૂલને વેચવાનું કામ કરતી હતી ને બીજી માટલા વેચતી હતી. અને માટલા વેચવા વાળીને ખબર નહીં કે જે ગામમાં હું માટલા વેચવા આવી છું એ જ ગામમાં મારી ફૂલને વેચવા વાળી બેન પડી રહે. અવાજ કરતા કરતા નીકળીને ઘર પાસે પહોંચી તો બે એકબીજા અંદર અરે કે તું કે તું આગળમાં પડી છો, તો કે હા, તો કે અરે સાંજનો ટાઈમ થઈ ગયો છે હવે સાત વાગી ગયા છે, બે મિનિટની વાત છે, એક કામ કર કે રાત પડે છે આજે અહીંયા રોકાઈ જાય કાલ સવારે જજે, તો રોકાઈ હવે આ માટલા વાળી આ ફૂલ વાળી ને ત્યાં રોકાણી આખા ઘરમાં ફૂલની સુગમ સુગમ સુગંધ, રાત્રે આપને સુવા માટે જગ્યા આપી સુતી પણ આવો છે આ મામા ઊંઘ જ નથી આવતી, આવી ફૂલની સુગંધમાં ઊંઘ નથી આવતી, આદત નથી ને. આ ફૂલ વાળી બેનપણીએ શું કર્યું, રાતના પેલો ટોપડો એના પથારી પાસે લાવી થોડું પાણી બાંધી એના ઉપર ફાટ્યું અને પછી જે વાત આવી ત્યારે આને ઊંઘાડી, આદત જ પડી ગઈ એના વગર. અને ફૂલની સુગંધ પણ મળે એને ગમે નહીં, વિકરાતી પરમાત્માની કૃપાળુદેવની વાણી આવી મળતી હોય પણ પોતાનો જો મતનો આગ્રહ હોય તો વાણી રૂચતી નથી. એટલા માટે બધા આગ્રહ છોડીને જ્ઞાનીની વાણીને જો આપણે સાંભળીએ સમજીએ તો ઘણું બધું પ્રાપ્ત થઈ શકે છે, નહીં તો નુકસાન પોતાનું છે, આપણે પોતે ગુમાવીએ છીએ. જ્યાં પણ સત્ય મળે એ સત્યને પામવા હું તૈયાર છું. મને વ્યક્તિમાં રસ નથી, મને સત્યમાં રસ છે, અને જેને સત્યમાં રસ છે એ એવા પદને પામે છે, એ પરમ પદને પામે છે, એ મહાપુરુષના પદને પામે છે. સ્વરૂપની જોડે અને પ્રતિ સમય જાગૃતિ વધે કે એક ક્ષણ પણ જ્ઞાનીઓના બતાવેલા માર્ગથી વિચલિત ન થાય. ને જ્ઞાનીઓનો માર્ગ એટલો છે જાગૃતિ, કઈ પણ થાય, કોઈ પણ ક્રિયા થાય, કોઈ પણ ભાવ થાય, હું શુદ્ધ ચૈતન્ય માત્ર ભગવાન આત્મા જાણનાર ને દેખનાર છું, એ સિવાય હું કઈ નથી એવી જાગૃતિના ભાવ. અનંત અનંત ગુણાધિપતિ ભગવાન આત્મા અનુભવમાં આવે છે અને આનંદના સાગર પર્યાયમાં ઉછળે છે, એ પણ સહજ રૂપે જ્ઞાનમાં જણાય છે, દ્રષ્ટિનું જો સ્વીકારી પર રહી છે. આ પરમાત્માઓ અત્યંત વિનયવાન છે, એકાગ્રતા પૂર્વક અને ત્યાંથી સાંભળ્યું અને મને સ્વાધ્યાય કરવાનો અહીંયા અવસર આપે આ પરમાત્માઓને મારા પ્રણામ કરે છે, મારા પ્રણામ છે.